कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्तदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि शिगौरभक्तवृन्द जय राधमाधव कुञ्ज विहारी माधव कुञ्ज बिहारी जय राध माधव कुञ्ज बिहारी
जय राध माधव कुञ्ज बिहारी
जय राध माधव कुञ्ज बिहारी
जय राध माधव कुञ्ज बिहारी
जय राध माधव कुञ्ज बिहारी जय राध माधव कुञ्ज बिहारी राध माधव कुञ्ज बिहारी
राध माधव
जनवल्लभ गिरिवरधारी
गोपी जनवल्लभ गिरिवरधारी
गोपी जनवल्लभ गिरिवरधारी
गोपी जनवल्लभ गिरिवरधारी
गोपी जनवल्लभ गिरिवरधारी राध माधव कुञ्ज बिहारी माधव कुंज बिहारी नंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुन तीरवन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे जय राधा ब्रज निधि राधा ब्रज निधि राधा ब्रज निधि राधे जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा मैया जय जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल संकीर्तन के शील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय
नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्
नरं चैव नरोत्तमम्
देवीं सरस्वती व्यासम् ततो जय मुदीरये
ततो जय मुदीरये
नष्टप्रायेषु अभद्रेषु
नष्टप्रायेषु अभद्रेषु
नित्यं भागवत सेवया
भागवत सेवया
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्तिर्भ भवति नष्ट किम्
भक्ति
कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च नन्द गोपकुमाराय
नन्द गोपकुमाराय
गोविन्दाय नमो नमः हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे राम हरे कीर्तन गान नर्तन परो
कृष्णो कीर्तन गान नर्तन परो
प्रेमामृतांगो निधि धीरा जन प्रियो प्रिय करो निर्मसरो पूजितो श्री चैतन्य कृपा भरो भुवि भुवो भारावहन तारको वन्दे रूप सनातनो रघुयुगो श्री जीव गोपालको नाना शास्त्र विचारणे निपुणो सधर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण पदारविन्द भजना नन्दे नमतालिको वन्दे रूप सनातनो रघुयुगो श्री जीवगो श्रद्धा समृद्ध्यन्वितो पापोत्तापनिकृन्तनोतनुभृता गोविन्दगानामृते आनन्दाम्बुधिवर्धने कनिपुणो कैवल्यनिस्तारको वन्दे रूपसनातनो रघुयुगो श्रीजीवगो पालको तोर्णमशेषमण्डलपति श्रेणीं सदा तुच्छव भूत्वा दीनगणेशको करुणया कोऽपि न कन् श्रितो गोपी भावरसामृताब्दिलहरी कल्लोलमनो मोहो वन्दे रूपसनातनो गोपालको कुञ्जत कोकिलहंससारसगण कीर्णे मयूराकुले निबद्धमूलविटप श्रीयुक्तवृन्दावने राधाकृष्णमहर्निशं प्रभजतो जीवार्थदो यो मुदा वन्दे रूपसनातनो रघुयुगो श्रीजीवगो संख्या पूर्वक नाम गाननति भी कालावसानी कृतो निद्राहार विहार कादि विजितो चात्यन्तदीनोचयो राधा कृष्ण गुण स्मृतेर्मधुरिमा नन्देन सम्मोहितो वन्दे सनातनो रघुयुगो श्रीजीवगोपालको राधाकुण्डतटे कलिन्दतनया तीरे च वटे प्रेमोन्माद माधव शाद शेष दशया ग्रस्तो प्रमत्तो सदा गायन्तो च कदा हरेर्गुणवरम् भावाभिभूतमुदा वन्दे रूपसनातनो रघुयुगो श्रीजीवगोपालको हे राधे व्रज देवी के चललिते हे नंद सुनो कृत श्री गोवर्धन कल्प पाद पतले कालिंदिवान्ये कृत घोषन्ताविति सर्वतो व्रजपुरे खेदेर्महाविहलो वन्दे रूपसनातनो रघुयुगो श्रीजीवगोपालको श्रीजीवगोपालको
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे सुप्रथम आप सर्व भक्तोनो हार्दिक स्वागत करिए छे उपस्थित वैष्णव वृंद अने कथाना जे रसिक श्रोताओ अने टीवी ना माध्यम थी जे भक्तो आ कथा ने निहाळी रह्या छे एवा सर्व भक्तोनो अंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन तरफ से हार्दिक स्वागत करिए छे। भगवान अने भगवान ना विषय में रहेला जे प्रश्नों छे ब्रह्मा जी जेवी विश्वनी प्रमाणित सत्ता जयरे भगवान ना विषय में वर्णन करती होय અને એ વર્ણનને સાંભળ્યા કે સમજ્યા પછી તે જો જીવ ભગવાનના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે શિલ પ્રભુપાદજી કહે છે કે તો આના સિવાય કોઈ એવો રસ્તો દેખાતો નથી સંસારમાં કે જે જીવના અજ્ઞાનને દૂર કરી શકે કારણ સાધુઓની અંદર જે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ ગણાય છે એ બ્રહ્માજી છે આ સૃષ્ટિના પ્રથમ જીવ છે અને સાથે સાથે આ સંસારનો જે કંટ્રોલ છે એ બ્રહ્માજીના હાથમાં છે અને એવા બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને એ બ્રહ્માજીની પ્રાર્થનાને સાંભળી ભગવાન પ્રકટ થયા છે ક્ષીર સમુદ્રમાં અને ક્ષીર સમુદ્રમાં 33 કરોડ દેવી દેવતાઓ શિવજી અને બ્રહ્માજીની સાથે ભગવાનને પ્રણામ કરે છે પણ સુખદેવ ગોસ્વામી લખે છે કે બ્રહ્મા અને શિવજી ભગવાનને જોઈ રહ્યા છે કે છે સહ સર્વેણ ભગવાન વિરંચી. બ્રહ્માજી અને શિવજીને ભગવાન દેખાણા, પણ 33 કરોડ દેવી દેવતાઓ ભગવાન સામે હોવા છતાં એને જોઈ ન શક્યા. ખૂબ સુંદર આચાર્યો સિદ્ધાંત પ્રસ્તુત કરે છે આમાં. ભગવાનને જોવા એટલા સરળ નથી, કારણ આ સંસારમાં ભગવાનને એ જ વ્યક્તિ જોઈ શકે જેની સામે ભગવાન પોતાને પ્રગટ કરવા ચાહતા હોય. બાકી કોઈ જીવ ભગવાન કદાચ બાજુમાં બેઠા હોય છતાં જોઈ ન શકે. અને બાજુની વાત છોડો, ભગવાન આપણા બધાના હૃદયમાં છે છતાં જન્મ્યા ત્યારથી આજ સુધી કોઈ દી ભગવાનને જોયા નથી. જોયા છે? કોઈ નથી દેખાણા. જીવની સૌથી નજીક રહે છે ભગવાન, છતાં જીવ એને જોઈ નથી શકતો. કારણ કે ભગવાન ત્યારે જ દેખાય જો ભગવાનની કૃપા આપણી ઉપર હોય. બ્રહ્માજી અને શિવજી મહાજ્ઞાનીઓ છે, આ સૃષ્ટિના આદિ ગુરુ તત્વ છે, ભગવાનના ગુણાવતારો છે. એટલા માટે એ બંને ભગવાનને જોઈ રહ્યા છે. અને 33 કરોડ દેવી દેવતા જે પાછળ ઉભા હતા, એ બધાએ વિચાર કર્યો કે બ્રહ્મા અને શિવજી કોકને પ્રણામ કરે છે એટલે આપણે પાછળ પાછળ એને કરો. એટલે બ્રહ્માજી અને શિવજીની પાછળ એ 33 કરોડ દેવી દેવતાઓ ભગવાનને ઝૂક્યા, પ્રણામ કર્યા કે આ કઈક હશે તો જ બ્રહ્મા અને શિવજી ઝૂકે ને. હે, અંદાજ લગાવ્યો તર્ક. પણ બ્રહ્માજી સ્તુતિમાં પહેલા કહી ચુક્યા છે કે તર્ક દ્વારા ભગવાનને ક્યારેય નથી જાણી શકાતા. એટલા માટે બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમે જેવી રીતે તમને પહેલા પ્રાર્થના કરી કે અમારી ઇન્દ્રિયા જે છે એ તમને જોઈ શકે એવા સ્વરૂપમાં તમે પ્રગટ થાઓ. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી અને ભગવાને પોતાનું સ્વરૂપ બધાની સામે પ્રગટ કર્યું. 33 કરોડ દેવી દેવતાઓ જોઈ શકે એવું સ્વરૂપ ભગવાને પ્રગટ કર્યું. અને લખ્યું છે બ્રહ્માજીએ કે સ્વરૂપ કેવું હતું. ગઈકાલે થોડા શ્લોકોમાં આપણે ભગવાનના રૂપનું વર્ણન જોયું હતું. કે છે સ્વચ્છામ, ભગવાનનું રૂપ એટલું સ્વચ્છ હતું શરીર ઉપર એક દાગ નહીં. સ્વચ્છ કોની જેવું હતું? તો કે છે મરકત શ્યામામ, નીલમણી જે હોય, નીલા કલરનો મણી જે હોય અને મણી જેમ ચમકતો હોય, મણીની સપાટી જેમ આ સ્પર્શ કરો, તમે કાચને સ્પર્શ કરો તો કેવું લાગે, બસ ભગવાનનું સ્વરૂપ એવા સ્ફટિક મણી જેવું હતું. આપણે મનુષ્ય ગમે એટલા સુંદર હોય પણ ક્યાંક ક્યાંક તલ હોય, ચહેરા ઉપર તલ હોય, શરીરમાં તલ હોય. ભગવાનના શરીરમાં કોઈ ખામી નથી, કોઈ જગ્યાએ ખાડો નથી, કોઈ જગ્યાએ કઈ અંગ કપાયેલું નથી, અને સ્ફટિક મણી જેવું. હવે એ મણી છે એ માતાજીવન નહીં સમજાય, પણ આ હીરા વાળા છે ને, એ તમે જયારે હીરામાં ટેબલ કાપો ને, એ ટેબલ કાપો અને પછી ઉપરનો ભાગ જેમ સપાટ થઈ જાય લીસો, પેલ કાપો ને કેવું થઈ જાય લીસો, બસ એ પેલને અડવાથી જેવો અનુભવ થાય એવું શરીર ભગવાનનું છે. આ એક ઉદાહરણ આપું છું તમને સમજાય એટલે. બાકી ભગવાન તો આગળના શ્લોકમાં કીધું સર્વાંગ સુંદર છે, પણ આ એક સ્વરૂપ આપણી સમજમાં આવે એટલા માટે વેદવ્યાસ મહારાજ અહીં લખી રહ્યા છે કે સ્વચ્છામ મરકત શ્યામમ, ઈ શ્યામ રંગના મણી જેવું હતું, અને કંચ ગર્ભ અરુણ ઈક્ષણામ, ભગવાનની જે આંખ હતી એ કમળ જેવી નથી. અહીંયા કહે છે અરુણ ઈક્ષણામ ગર્ભ, કમળની અંદર જે કમળનો ગર્ભ હોય એ કમળના ગર્ભનો જેવો લાલ કલર છે, રતાશ પડતો એવો રંગ ભગવાનના નેત્રનો છે, એવી ભગવાનની આંખ છે. કારણ કે ભગવાન પોતાનામાં જ સર્વાથી સુંદર છે, એને બહારથી સુંદરતા લાવવાની જરૂર નથી. ત્રીજા સ્કંદમાં વિદુર મૈત્રેય સંવાદમાં મૈત્રેયજી એક બહુ સુંદર શ્લોક આપે છે ભગવાનના વિષયમાં. ભગવાનના વિષયમાં કહે છે ભૂષણમ ભૂષણાંગમ, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જ્યારે કોઈ આભૂષણ લગાવવામાં આવે તો એનાથી કૃષ્ણની સુંદરતા નથી પણ એ આભૂષણ સુંદર લાગવા લાગે છે. કારણ કે ભગવાન ઉપર ચડે છે એટલે આભૂષણ પોતે સુંદર લાગે છે. કારણ કે ભગવાનને તો કદાચ કોઈ એકય મેકઅપ ન કરે કે એકય શ્રીંગાર ન કરે ને એકય આભૂષણ ન હોય, છતાં ભગવાન સર્વાતી સુંદર છે. આપણી જેમ ભગવાનને નથી કે હાલો જીન્સ નું પેન્ટ ને ટી શર્ટ ને બધું એકદમ ચકાચક કપડાં પહેરવી પછી આપણે હારા લાગીએ, અમુક તોય ન લાગે, નવા કપડાં પહેરાવે તોય હારા ન લાગતા હોય. ભગવાનના વિષયમાં એવું નથી. કારણ કે કાલે એક સિદ્ધાંત બહુ મહત્વનો આપણે જોયો કે ભગવાન જે છે એ દેહ નથી, ભગવાન શરીર નથી, ભગવાન સ્વરૂપ છે. સ્વરૂપ અર્થાત જે પોતાનામાં જ પોતાના ગુણોને સમાવે છે, પોતાનાથી જ પોતાના ગુણને પ્રકટ કરે છે અને પોતાનામાં જ એનું પૂરું સુખ છુપાયેલું છે, એવા ભગવાનને સ્વરૂપ કહેવામાં આવે છે. અને ભગવાનના એ જ સ્વરૂપમાં બ્રહ્માજીએ અનેક શ્લોકોમાં વ્યાખ્યા કરી અને આપણે બ્રહ્માજી દ્વારા ભગવાનના રૂપનું જે વર્ણન થયું એ ગત સત્રમાં શ્રવણ કર્યા. પણ આ શ્લોકોને કહેવા પાછળનું તાત્પર્ય એટલું જ છે ભક્તો, બ્રહ્માજી જે આ દુનિયાની સર્વોચ્ચ સત્તા છે એ ભગવાનનું વર્ણન કરી રહી છે કે ભગવાન આવા છે, છતાં દુનિયામાં મૂર્ખાવની કમી નથી. એ લોકો કહે છે ભગવાનનું કોઈ રૂપ જ નથી. કેટલું સુંદર સ્વરૂપ છે ભગવાનનું જોવો, જેને સાંભળવાથી કાનને અને મનને આનંદ પ્રાપ્ત થાય. વિચાર કરો એ આનંદનું સ્વરૂપ ભગવાન જ્યારે સામે આવે ત્યારે કેટલો આનંદ મળે છે જીવને. અને છતાં દુનિયામાં અમુક મૂર્ખ લોકો ગીતા અને ભાગવત વાંચ્યા પછી એમ કહે છે કે ભગવાનનું કોઈ રૂપ નથી. આ બ્રહ્માજીએ પ્રથમવાર સ્તુતિ નથી કરી, ભાગવતમાં અનેક જગ્યાએ બ્રહ્માજીએ ભગવાનના રૂપનું વર્ણન કર્યું છે કે પ્રભુ તમે આવા છો. પણ ગીતામાં કૃષ્ણ કહે છે કે માયા દ્વારા જેનું જ્ઞાન હરાઈ ગયું છે, માયાએ જેની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી છે, એવા લોકો ભગવાનને ક્યારેય સમજી નથી શકતા. જેના હૃદયમાં અહંકાર છે, જ્ઞાન જેના હૃદયમાં પડ્યું છે હજી, એ ભગવાનને ક્યારેય સમજતા નથી. અને દુનિયામાં ભક્તના વેશ બનાવીને ફરતા હોય, નિરાકારવાદીઓ માયાવાદીઓ. શિલ પ્રભુપાદજીએ બહુ આ લોકોની ટીકા કરી છે જે લોકો ભગવાનને નિરાકાર કહે છે. અરે તમે ભગવાનનું રૂપ નથી જોયું કાંઈ વાંધો નહીં, પણ બ્રહ્માજી જ્યારે બોલી રહ્યા છે, બ્રહ્માજી કહી રહ્યા છે કે નહીં ભગવાનનું રૂપ છે અને ભગવાન આવા દેખાય છે, તોય લોકો નથી માનતા. અને અમુક તો જે એક્સ્ટ્રા બુદ્ધિ વાળા હોય ને, એ તો પહેલાના ઋષિ મુનિઓને કઈ ધંધો નહોતો, નવરા બેઠા હતા તે ચોપડા લખી રાખ્યા. આપણા છોકરા સ્કૂલમાં ભણતા હોય ને એની એક ચોપડીની ઝેરોક્ષ ઉતારી જાવ પછી ખબર પડે લખવામાં કેટલું કષ્ટ છે. આ નવરા બેઠેલા ઋષિઓએ લખેલા ગ્રંથો નથી, આ અપૌરુષેય ગ્રંથો છે. અપૌરુષેયનો અર્થ છે જેનું નિર્માણ સાક્ષાત ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે, એને જ અપૌરુષેય ગ્રંથો કહેવાય અને એને જ શાસ્ત્ર કહેવાય. આપણી પરંપરાઓમાં આપણા ગુરુઓએ ગમે એવા જે ચોપડાઓ લખી નાખ્યા હોય એને શાસ્ત્ર ન કહેવાય. ભગવાનના શક્તિવેશ અવતાર વેદવ્યાસ મહારાજે જે લખ્યું છે એને જ સંસારમાં શાસ્ત્રની માન્યતા પ્રદાન થાય છે. ઘણી વાર ઈશ્વરના ભક્તો જયારે પ્રચાર કરતા હોય તો કોઈને જઈને કે ભગવાન છે, બોલો કે ક્યાં લખ્યું છે? ભગવદ્ ગીતામાં. પછી એનું ચોપડું લઈને આવે, અમારા ગુરુએ આ પુસ્તક આપ્યું છે ને એને કીધું હું ભગવાન છું. પણ તારા ગુરુએ લખ્યું એ વાત સાચી, પણ તારા ગુરુનું પ્રમાણ શું છે? એ ગુરુ એક દિવસ મરવાના છે, તો જન્મ મૃત્યુથી ફસાયેલા કર્મના બંધનથી બંધાયેલા જીવ ક્યારેય શાસ્ત્ર ન લખી શકે. કારણ આપતા શિલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાની ભૂમિકામાં લખ્યું છે કે શાસ્ત્ર એ જ વ્યક્તિ લખી શકે અથવા એ જ વ્યક્તિ શાસ્ત્રનું નિર્માણ કરી શકે જેનામાં ચાર દોષ ન હોય. પ્રત્યેક જીવ જેને શરીર લીધું છે એનામાં ચાર દોષ રહે છે. એક તો ભૂલ કરવી, મોહગ્રસ્ત થવું, સંસારની વસ્તુઓને જોઈ એમાં આસક્ત થઈ જવું, પછી છેતરાવું, કોઈક બીજા આપણને છેતરી જાય, માનો આવા નકલી ગુરુ નકલી ભગવાન આ લોકો છેતરે. અને ચોથું છે બીજાના આપણે છેતરવા, કોક આપણને છેતરે ને આપણે કોક ને છેતરવી, આની ઉપર જ દુનિયા ચાલે છે. એમ બેલ્જિયમ થી હીરા લાવ્યા હોય હજારના ભાવમાં, પછી અહીંયા 1500 એ વેચે, બીજો એને 2000, ત્રીજો 2500 માં, એકબીજાના હાથમાં જાય અને એમાં ભાવ વધતો જાય. છેતરવાનો જ ધંધો છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે જોવો, કા તમે કોકને છેતરો છો અને કા તમે બીજાના દ્વારા છેતરાઈ રહ્યા છો. પ્રભુપાદજી કહે છે કે આવી જેની બુદ્ધિ હોય, આ ચાર દોષ જે વ્યક્તિમાં હોય, એ ક્યારેય શાસ્ત્ર ન લખી શકે. કારણ આ ચાર ત્રુટીથી જે મુક્ત હોય, શાસ્ત્રની ભાષામાં આને ભ્રમ પ્રમાદ વિપ્રલિપ્સા અને કારણ પાટવ કહેવામાં આવે છે. આ ચારથી જે મુક્ત હોય, એ જ વ્યક્તિ શાસ્ત્રનું નિર્માણ કરી શકે. એટલે ગમે એવી લોકોએ લખેલી બુક, એ પ્રમાણ ન થઈ જાય. કળિયુગ માટે પ્રમાણ છે જે વેદવ્યાસ મહારાજે લખ્યું છે, અને એને જે વ્યક્તિઓ માને છે એ પ્રમાણિક છે. તો બ્રહ્માજી શિવજી ઇન્દ્ર જેવી જે ઓથોરિટી છે આ સંસારની, એ સંસારમાં બતાવે છે કે વાસ્તવમાં ભગવાન કેવા છે. પણ છતાં આપણે માનતા નથી, એનું કારણ શું છે જાણો છો? સાંભળ્યું નથી ભગવાનના વિષયમાં ક્યારેય. બ્રહ્માજી આ સ્તુતિ ચાલુ કરતા પહેલા જ કીધું કે હે પ્રભુ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. કોને? અદ્રષ્ટ સ્વરૂપાય, તમારા સ્વરૂપને અમે ક્યારેય જોયું નથી. જે ભગવાનને નથી જોયા એની સ્તુતિ બ્રહ્મા અને શિવજી કરે છે. ને આપણે આપણે એટલા બધા અહંકારી દુનિયામાં પ્રશ્ન લઈને ફરતા હોય, ભગવાન છે દેખાડ લે, લોકોને કહેતા હોય તમે બતાવો તો ભગવાન હોય. તો હવે માની લો કોઈ દાદા ગામડામાં રહેતા હોય, તમે અહીંયાથી વેકેશનમાં જાઓ અને દાદાને જઈને કહો, દાદા અમેરિકામાં 111 માળનું બિલ્ડિંગ હતું ને એ પડી ગયું. દાદા કેમ આગો જાય, હવા હવા દેખાડી. 111 માળ કોઈ દી ભાડ્યા? અમારું જીવન વયું ગયું, 80 વર્ષ કાઢી નાખ્યા, બીજા ઉપર ત્રીજો માળ ને જ ભાડ્યો કોઈ દી. 111 માળનું બિલ્ડિંગ હોય, હકીકત દાદા ખોટા નથી, પણ બુદ્ધિ ક્ષમતા જ નથી ત્યાં સુધી પહોંચવાની. એમાં દાદા શું કરે બિચારા, કારણ કે ગામની બહાર ક્યારેય નીકળ્યા જ ન હોય, ટેલિવિઝનમાં ક્યારેય જોયું જ નથી. તો બુદ્ધિ ક્ષમતા જ્યાં હીન હોય, ભગવાન કહી રહ્યા છે ગીતામાં કે માયા દ્વારા જેની બુદ્ધિને ઢાંકી દેવામાં આવી છે, એવા વ્યક્તિઓ ભગવાનને ક્યારેય સમજી શકતા નથી. એટલા માટે ભગવાન પ્રકટ થયા છે, સામે ઉભા છે, ત્યારે બ્રહ્માજી ફરીથી સ્તુતિનો પ્રારંભ કરે છે. અને આજે બીજી સ્તુતિ જો, આ ભાગવતનો એક જ પ્રસંગ એવો છે કે જેમાં ભગવાનને તરત ને તરત બે વાર સ્તુતિ કરવામાં આવી છે. નહીતર જ્યારે જ્યારે ભગવાન અવતાર લે, પ્રકટ થાય, એક વખત સ્તુતિ થઈ જાય, પછી બીજી વાર સ્તુતિ નથી કરતા. પણ અહીંયા આ પ્રસંગમાં એવું જોવામાં આવ્યું છે કે તરત જ ભગવાન પ્રગટ નહોતા થયા, બ્રહ્માજીએ સ્તુતિ કરી, ભગવાનને પ્રગટ કર્યા, અને જ્યારે ભગવાન પ્રગટ થઈ ગયા, સામે આવીને ઉભા છે, ત્યારે બ્રહ્માજી ફરીથી સ્તુતિ પ્રારંભ કરે. શું કામ? તો શ્રીપાદ શ્રીધર સ્વામી લખે છે કે ભગવાનના સ્વરૂપની નિત્યતાને બતાવવા માટે, કે ભગવાનનું આ જે સ્વરૂપ છે એ ક્યારેય બદલાતું નથી, હંમેશા રહે છે, એ નિત્યતાને સ્થાપિત કરવા માટે બ્રહ્માજી આ બીજી સ્તુતિ કરી રહ્યા છે. તો આવો આ સ્તુતિનો પ્રારંભ કરીએ.
અજાત જન્મ સ્થિતિ સંયમાયા ગુણાય નિર્વાણ સુખાર્ણવાય અણોરણિન્મે પરિગણ્ય ધામને મહાનુભાવાય નમો નમસ્તે.
બ્રહ્માજી ભગવાનને કહી રહ્યા છે અજાત જન્મ સ્થિતિ સંયમાયા, હે પ્રભુ વાસ્તવમાં તમે અજન્મા છો, તમારો ક્યારેય જન્મ થતો નથી. તો આપણા મનમાં એમ થાય કે આ સ્તુતિ તો બ્રહ્માજીએ પહેલાંય કરી હતી કે પ્રભુ તમે ક્યારેય જન્મ નથી લેતા, તો ફરીને શું કામ કહી રહ્યા છે? ભગવાનના રૂપની નિત્યતા અહીંયા બતાવી રહ્યા છે કે પ્રભુ તમે ક્યારેય જન્મ લેતા નથી, તમે ક્યારેય મરતા નથી, કે તમે ક્યારેય વૃદ્ધિ પામતા નથી, તમે જેવા છો હર હંમેશ એવા ને એવા જ રહ્યો છો. કે જે અજન્મા, પણ એક વાત તમને કહું પ્રભુ, કે તમારું જે પ્રાગટ્ય છે, તમારા જે અવતાર થાય છે આ સંસારમાં, એ અવતાર ક્યારેય અટકતા નથી. નિત્ય નવા નવા અવતાર તમારા થતા રહે છે. માની લો મનમાં પ્રશ્ન થાય કે આટલા બધા અવતાર ભગવાન શું કામ લે છે. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી કહે છે કે ભગવાનમાં રોજ રોજ નવા નવા ગુણ પ્રગટ થાય છે. આમાર માધુર્ય નિત્ય નવ નવ હય. ભગવાનમાં રોજ નવા ગુણ પ્રગટ થાય. એવું નહીં કે ગઈકાલે જે ગુણ પ્રગટ થયો તો એ પાંચ વર્ષ પછી પાછો આવશે, એમ નહીં. નિત્ય નવીન, અને જેટલા જેટલા ગુણ ભગવાનના પ્રકટ થાય એ પ્રમાણે ભગવાન લીલાઓ કરે છે. તો બ્રહ્માજી કહે છે કે તમારું જે અવતાર લેવાનું કાર્ય છે એ ક્યારેય પૂરું થતું નથી, તમે નિત્ય અવતાર રહ્યો છો. શું કારણ છે એનું? તો કે આજે આ બ્રહ્માંડમાં અવતાર છે, કાલે કોઈ બીજા બ્રહ્માંડમાં છે, ત્યાર પછી કોઈ ત્રીજા બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં. જેમ પર્વતમાંથી ઝરણું સતત વહેતું રહે છે એમ હે પ્રભુ તમારા અવતારોનો ક્યારેય અંત નથી આવતો. નિત્ય તમારી અવતાર લેવાની જે પ્રક્રિયા છે એ ચાલુ રહે છે. અને ભગવાનનું રૂપ સનાતન છે. સનાતન શા માટે કહી રહ્યા છે? સનાતન શબ્દનો અર્થ થાય જેની ક્યારેય શરૂઆત નથી કે જેનો ક્યારેય અંત નથી થતો. જે હંમેશા છે, નિત્ય છે, એને જ સનાતન કહેવાય છે. જો એક બહુ સમજવાની વાત છે, આપણે બધા ઘણી વાર કહેતા હોય કે અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ. ગમે ને પૂછો તમે કયો ધર્મ પાળો, તો કે અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ. અને એને પૂછો કે ડેફિનેશન શું છે સનાતનની, વ્યાખ્યા શું છે બતાવો, તો કે સનાતન એટલે બધાને માનવું, બધાને માનવું, એનું નામ સનાતન. સનાતન એને ન કહેવાય. સનાતન શબ્દનો અર્થ છે કે જે પહેલેથી હોય અને હંમેશા માટે જે રહેવાનું છે એને જ સનાતન કહેવામાં આવે છે. તો પછી મનમાં પ્રશ્ન થાય તો સનાતન ધર્મ કોને કહેવાય? સનાતન ધર્મ એટલે સંક્ષિપ્તમાં ઉદાહરણથી સમજો કે પાણીને જેમ એના વહેવાના સ્વભાવથી ક્યારેય અલગ ન કરી શકાય. પાણીને તમે ક્યાંય પણ ઢોળી નાખો તો જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી વહેવા માંડે, કારણ કે વહન કરવું, તરલતા એ પાણીનો સ્વભાવ છે. અગ્નિની અંદર ગરમી, ઉષ્મા, પ્રકાશ એનો સ્વભાવ છે. હવે પાણીનો સ્વભાવ છે તરલતા અને અગ્નિનો સ્વભાવ છે ઉષ્મા. તમે કોઈ એવું પાણી જોયું જેમાં વહેવાનો સ્વભાવ ન હોય, પાણી સ્થિર હોય? અને અગ્નિનો સ્વભાવ છે બાળવું. કોઈના ઘરે એવી અગ્નિ છે જે ઠંડી હોય? અંદર હાથ નાખો તો અગ્નિ દજાડે નહીં, ઠંડી આગ, બિલકુલ ઠંડી. જેમ અગ્નિ ક્યારેય ઠંડી સંભવ નથી, પાણીને એના તરલ સ્વભાવથી અલગ ન કરી શકાય, એમ જીવનો સ્વાભાવિક ધર્મ છે સનાતન ધર્મ. જીવને એ ધર્મથી ક્યારેય અલગ ન કરી શકાય. કોઈ વ્યક્તિ ચાહે તોય જીવ પોતાના ધર્મથી અલગ થતો નથી. તો પછી પ્રશ્ન થાય તો આટલા બધા ધર્મો કેમ છે સંસારમાં? એનું એક જ કારણ છે ભક્તો, કે પાણીને એના સ્વભાવથી અલગ ન કરી શકાય. પણ એ જ પાણીને જ્યારે તમે ફ્રીજમાં મૂકી દો, રેફ્રિજરેટરમાં મૂકો, તો એનું રૂપાંતર બરફમાં થઈ જાય. અર્થાત પાણીને જો બહારથી કોઈ બીજી શક્તિ આપવામાં આવે તો એ પાણી બરફના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. એમ જીવનો શુદ્ધ સ્વભાવ છે સતચિત આનંદ, સચિદાનંદ સ્વરૂપ છે જીવનું, છતાં એ જ્યારે માયાની સાથે સંપર્કમાં આવે ત્યારે પોતાના વાસ્તવિક ધર્મ પરમાત્માની સેવાને ભૂલી અને આ સંસારના જીવોની સેવાને પ્રારંભ કરે છે. પ્રત્યેક જીવનો ધર્મ છે સેવા કરવી. કોની સેવા? પરમ પુરુષ ભગવાનની સેવા કરવી જોઈએ. અને બધા કરે છે કોની? ઘરવાળાની, છોકરાઓની, ઓફિસમાં શેઠની, શેઠ કારીગરોની. કોઈ જીવ એવો નથી સંસારમાં જે બીજા જીવની સેવામાં ન લાગ્યો હોય. તમે વિચાર કરો ધ્યાનથી, સવારથી લઈને સાંજ સુધી સુવો ત્યાં સુધી તમે જેટલું કાર્ય કરો છો એનું લિસ્ટ બનાવો, અને એ લિસ્ટમાંથી પછી રાત્રે બેઠા બેઠા વિચાર કરો કે મારા આત્મા માટે મેં કેટલું કાર્ય કર્યું છે અને કેટલું કાર્ય સંસારના બીજા જીવ માટે કર્યું છે. ત્યારે તમને અંદાજ આવશે કે આપણે વાસ્તવમાં આ સંસારની સેવામાં લાગ્યા છીએ. કારણ કે સેવા કરવી જીવનો સ્વભાવ છે. જેમ અગ્નિને પ્રકાશથી અલગ ન કરી શકાય, અગ્નિને ઉષ્માથી અલગ ન કરી શકાય, એમ જીવનો જે સેવા કરવાનો સ્વભાવ છે એનાથી જીવને ક્યારેય અલગ ન કરી શકાય. સેવા કરવાની હતી ભગવાનની અને સેવા ચાલુ કરી માયાની, બસ આટલો જ ફરક છે. જ્યારે જીવ ભગવાનની સેવામાં લાગે ત્યારે માયાની સેવા છૂટી જાય છે. અને આ સનાતન ધર્મ જે છે, ભગવાનની સેવા કરવાનો ધર્મ, એ ધર્મ જીવના ભગવત ધામ ગયા પછી તે છૂટતો નથી. સનાતન તો એને કહેવાય ને, જે હંમેશા હારે રહે. તો જીવ જ્યારે આ સંસારમાંથી મુક્ત થઈ ભગવાનના ધામમાં પ્રવેશ કરી જાય તો ધામમાં જઈને તે જીવને ભગવાનની સેવા જ કરવાની છે. કારણ કે સેવા વગર કોઈ જીવ રહી શકતો નથી. માની લો ભગવાન શ્રી કૃષ્ણ બ્રજ વૃંદાવનમાં રહે છે. વૃંદાવનમાં અનેક બ્રજવાસીઓ ગોપીઓ શું કરે છે? ભગવાનની સેવા કરે છે, કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયાસ. તો જીવનો મૂળ સ્વભાવ છે સેવા કરવી, અને આ સેવા કરવાનો જે ભાવ છે એને જ સનાતન ધર્મ કહેવામાં આવે છે. રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય એટલે સનાતન ધર્મી થઈ ગયા એવું માનવાની જરૂર નથી. સનાતન ધર્મ છે જીવ દ્વારા ભગવાનની સેવા, આનું નામ છે સનાતન ધર્મ. અને આની સિવાયના જેટલા ધર્મો છે આ બધા ખોટા. ચોકડી મારી છે ભગવાને ગીતામાં આની ઉપર. અને એટલે 18મા અધ્યાયમાં અર્જુનને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડ તું. વાસ્તવમાં ત્યાં શબ્દ શું હોવો જોઈએ? સર્વ અધર્માન પરિત્યજ્ય, જેટલા અધર્મ છે એને છોડ અર્જુન. એની બદલે ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય, આ જેને તું મારા ને પોતાના કહીને જે મથ્યો છો ને ધર્મને છોડ. શેના માટે? જો પાપમાંથી મુક્ત થવું હોય તો. શબ્દ આપણે જાણતા નથી, ધર્મને જાણતા નથી, અને વાત કરતા અમે સનાતન ધર્મી છીએ. કયા એંગલથી દેખાવશો સનાતન ધર્મી? લાગે છે જેટલી સેવા આપણે આપણા પરિવારની કે આ સમાજની કરવી છે એની 1% સેવા તે ભગવાનની થાય છે? જોવો પોતાના જીવનમાં દ્રષ્ટિ કરો અંદર. 1% સેવા ભગવાનની નથી થતી, બધે બધો ટાઈમ સંસારમાં બીજા જીવોની સેવામાં અને કાં પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત વેસ્ટ કરી રહ્યો છે વ્યક્તિ. અને છતાં એમ માને અમે ભગવાનને માનવી છે, અમે ધર્મનું પાલન કરવી છે. અને આની ઉપરથી ઘણા લોકો એવું કે ભક્તિ કરાય પણ બહુ ન કરાય, આમાં બહુ ઊંડા ન ઉતરાય. કોઈએ એમ કીધું ધંધો કરાય પણ બહુ ન કરાય, લાખ રૂપિયા કમાવીને પછી બંધ કરી દેવાય. ત્યાં તો ગમે એટલું આપો ના પાડે જ નહીં, આવવા દો. અને ભક્તિનો પ્રશ્ન આવે ભજન કરવાનો, પ્રભુજી બે માળા કરું નહીં હાલે? કોઈ દી એમ કીધું હાલો ને 2000 રૂપિયા કમાવી હાલશે, હું વાંધો છે. બિઝનેસમાં કોઈ કન્સિડર નહીં. અને ભક્તિનું કયો થયો? પ્રભુજી 16 માળા ન થાય. તમે કહેતા હોય 1 કરું. એટલી હીન દશા છે જીવોની અત્યારે. અને એમાંય ત્યાં કળિયુગ અને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ એટલો છે કે તમે કોઈને જઈને કહો ભજન આઈ એમ બિઝી, ટાઈમ નથી મારી પાસે. કળિયુગનું સૌથી મોટું બાનો પ્રભુપાદ જે લખ્યું છે ચૈતન્ય પ્રભુપાદ લીલામૃતના પ્રારંભમાં, કળિયુગના જીવનનું સૌથી મોટું સોફેસ્ટિકેટેડ બાનું જો કોઈ હોય આઈ એમ બિઝી, ટાઈમ ક્યાં છે અમારી પાસે? કેમ ટીવી જોવાનો ટાઈમ મળે? ગામની નિંદા કરવાનો ટાઈમ મળે? કોકના ઘરે બીજાની ચર્ચા કરવા જવું હોય એનો ટાઈમ મળે? પણ કીધું એક 2 માળા કરો ને પ્રભુજી સમય નથી. તે તમે જિંદગીમાં એટલી કઈ મોટી ધાડ મારી દીધી છે કે તમને માળા કરવાનો ટાઈમ નથી? અને માળા કોના માટે? તમે જે નામ જપો છો ભગવાનનો એનો ફાયદો તમારે બાજુવાળાને નથી, સમજો. હા તમે જો ધન કમાશો, ગાડીઓ લાવશો મોટી, તો બાજુવાળા માગશે એટલે બહાર જવું જ, ઘડી ઘાલને. તમારા ધનમાં ફાયદો બીજાનો છે, પણ તમે જે ભક્તિ કરો છો, જે મહામંત્ર જપો છો, ભગવાનનું નામ લ્યો છો, આમાં કોનો ફાયદો છે? તમારા પોતાના આત્માનો ફાયદો છે. અને છતાં જડતા જવો જીવની, પોતાના આત્માનું કલ્યાણ કરવા નથી ચાહતો, એ વ્યક્તિ આ સંસારમાં બીજાનું શું સારું કરે? તમે એની પાસેથી અપેક્ષા રાખતા હોય આ આપણા સગા છે, આપણું કઈક સારું કરશે, અરે જે પોતાના આત્માનું કલ્યાણ નથી ચાહતો એ સંસારમાં બીજાનું શું કલ્યાણ કરવાનું છે? અને કલ્યાણ કરવું એ તો સાધુઓનો સ્વભાવ છે. આ પ્રભુપાદજીનો ફોટો તમે જોઈ રહ્યા છો, એ પ્રભુપાદજીના મનમાં 69 વર્ષે એક ઈચ્છા થઈ કે સંસારના જીવોનો ઉદ્ધાર કરવો છે. અને 69 વર્ષે જ્યારે લોકો નિવૃત્તિ નહીં ટોયલેટમાં જવાય, બે જણાને પકડીને લઈ જતા હોય, એ વખતે આ પ્રભુપાદજી અમેરિકા ગયા અને 1965 ઇસ્કોનની સ્થાપના કરી. શું કામ? સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે. કારણ પ્રભુપાદજી જ્યારે અમેરિકામાં ગયા અને જોયું કે લોકોને કપડાં પહેરવાનું ભાન નથી, એને નિર્વસ્ત્ર ફરી રહ્યા છે દરિયા કિનારે, અને પ્રભુપાદજીની આંખમાં આંસુ આવ્યા કે આ લોકો પશુ જેવું જીવન જીવી રહ્યા છે, અને આ કપડાં વગર ફરતા લોકોને એક દિવસ જો ધોતી કુર્તા ને સાડી ન પહેરાવું તો મારું નામ ભક્તિવેદાન સ્વામી નહીં. અને પહેરાવી તમે જુઓ, આ છે સાધુની કૃપા. એક સાધુના હૃદયમાંથી જ્યારે કરુણા નીકળે ત્યારે આખા સંસારનું પરિવર્તન થાય છે, આખો સંસાર બદલાય છે ભક્તો. એટલા માટે બ્રહ્માજી કહી રહ્યા છે ભગવાનનું રૂપ સનાતન છે, એ રૂપ ક્યારેય બદલતું નથી. અને એ રૂપનું દર્શન પ્રભુપાદજી આ ઇસ્કોન રૂપી યોગ રથ દ્વારા કરાવ્યું છે. કાલે આપણે યોગ રથની વ્યાખ્યા સાંભળી હતી, તો ઇસ્કોન એક એવો યોગ રથ છે કે જેમાં બેસવાથી તમને આ બધું જ્ઞાન થશે. આમાંથી ઘણા ભક્તોએ મને કાલે કીધું કે અહીંયા જે કથામાં આવે છે આવું પહેલા અમે ક્યારેય સાંભળ્યું નહોતું, કારણ પ્રભુપાદજી સિવાય કોઈ એવો સાધુ નથી દુનિયામાં જેણે આ તત્વને આવું ખુલ્લેઆમ વિતરણ ચાલુ કર્યું હોય. ઘણા લોકો કે તમે આ ભગવદ્ ગીતા વિતરણ કરો આમ ચોપડા લઈને રોડ ઉપર હાથમાં, જ્ઞાનને વેચાય થોડું. આ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાનું વિતરણ કર્યું એટલે જ આ સંસારનું આટલું મોટું પરિવર્તન થયું છે. આપણી જેમ જો બધા કહેતા રહ્યો નહીં અમારા ઘરે છે અને અમે આ કરશું તે કરશું, તો આજ કદાચ હું તમારી સામે ન હોત. કારણ કે ક્યાં વૃંદાવન, અને ઈ તે વૃંદાવનમાં રહેવા વાળા ઈ પ્રભુપાદજી અને આપણે ગુજરાતી, કોઈ સંપર્ક નહીં ઇસ્કોન સાથેનો, અને છતાં તમે જુઓ આજ ગુજરાતમાં આ હરિકૃષ્ણ સંસ્થાના કેટલા બધા ભક્તો છે જે તિલક ધારણ કરે છે, તુલસી ધારણ કરે છે અને ભગવાનના ભજનમાં લાગ્યા છે, સંસારની પરવા કર્યા વગર. માળા હાથમાં લઈને નીકળ્યા હોય ને તો આવડા શું કહેતા હોય ખબર, સોફિસ્ટિકેટેડ જે હોય, જો આવડાને ભક્તિ ઉભરાઈ ગઈ, જો એમ. અરે ભક્તિ ઉભરાઈ ગઈ છે તો માળા હાથમાં લઈને ભગવાનનું નામ જ લઈને તમારી જેમ ગામની તો નથી કરતા ને? આ સારું છે ને ભગવાનનું નામ જપવું. અને અમે અમારા ભક્તોના મુખેથી સાંભળ્યું છે કે નારદ મુનિ અને શિવજી આકાશમાં રાત દિવસ વિચરણ કરતા રહે છે. માની લો માળા હાથમાં છે ને તો ક્યારેક ઈવડાઈની દ્રષ્ટિ પડશે કે આ ભગવાનનો ભક્ત છે, આને ધામમાં લઈ જાઓ. અને એમના મોબાઈલ ને બીડીઓના ઠૂઠા હાથમાં લઈને આટા મારતા હશો ને, યમરાજજીના દૂતો જોશે આપણા કામનો છે અને ઉપાડો નરકમાં. એટલા માટે બ્રહ્માજી કહે છે સનાતન સ્વરૂપને સમજવાની જરૂર છે ભક્તો. કારણ કે જો ભગવાનના સ્વરૂપને નહીં સમજો તો તમે જ એટલી મોટી ગડબડ ઊભી કરશો આ સંસારમાં જે પહેલાના સાધુઓએ કરી છે. ઘણા લોકોએ ગીતા અને ભાગવત વાંચ્યો અને સાર હું આપ્યો ભગવાન નિરાકાર છે, બસ મથે રાખો. આપણે પૂછવી નિરાકાર એટલે આંખ બંધ કરીને બેસી જાવ, સામે જે પ્રકાશ દેખાય બસ એ જ ભગવાન છે. તો સામે ઘરવાળા દેખાતા હોય તો, અને માની લો ધ્યાન કરવા બેહેન કદાચ ઉઘરાણી વાળા અંદર આવ્યા તો. એટલા માટે ભાગવત અને ગીતાની જે સનાતન શિક્ષાઓ છે, આને સનાતન એટલા માટે કીધું છે કારણ કે આ ભાગવત ક્યારેય બદલતું નથી. આ સનાતન જ્ઞાનનો આધાર લઈ અને ઈ સનાતન ભગવાનને સમજી શકાય. તો બ્રહ્માજી કહે છે હે પ્રભુ, અજાત જન્મ સ્થિતિ સંયમાયા, તમે જન્મ પ્રલય અને સ્થિતિથી પરે છો, કારણ કે આ બધું તમારી ઉપર અસર કરતું નથી. કાલે આપણે સાંભળ્યું ભગવાન ભગવાન છે, સંસારની કોઈ વસ્તુ કે કોઈ પરિબળ ભગવાન ઉપર ક્યારેય અસર કરતું નથી. અને કહે છે નિર્વાણ સુખાર્ણ વાય, ભગવાન જે છે એ સુખોનો સમુદ્ર છે, અનંત સુખ છે ભગવાનમાં, ભગવાનને કોઈ દુઃખ નથી. ક્યારેક ઘણા લોકો વિચાર કરે કે ભગવાન આમ ક્યારેય દુઃખી નહીં થતા હોય, આપણા જીવનમાં ટેન્શન આવે ને, પણ અહીંયા બ્રહ્માજી કહે છે ગુણાય અર્થાત ગુણોથી પરે છે અને નિર્વાણ સુખાર્ણ વાય, ભગવાન અનંત સુખનો સમુદ્ર છે. ભગવાન કદાચ પોતે ચાહે છતાં ભગવાન ક્યારેય દુઃખી થઈ શકે નહીં. માની લો સૂર્ય કદાચ એવો વિચાર કરે કે મારે અંધકાર સાથે મુલાકાત કરવી છે, સંભવ છે ક્યારેય? સૂર્ય ક્યારે અંધકાર નહીં. લક્ષ્મીજી વિચાર કરે કે હું ગરીબ થઈ જાઉં, સંભવ છે ક્યારે? નથી. એમ ભગવાન કદાચ ક્યારેક વિચાર કરે કે મારે દુઃખી થવું છે, ચાહવા છતાંય ભગવાન ક્યારે દુઃખી થઈ શકતા નથી. કારણ કે સચ્ચિદાનંદ એનું સ્વરૂપ જે છે એ આનંદથી બનેલું છે. આનંદનું જે ઉદગમ સ્થાન છે એ ભગવાન કૃષ્ણ છે. કૃષિ ભૂવાચક નચ નિવૃત્તિ વાચક ઉપનિષદોનો એક શ્લોક છે કે કૃષિનો અર્થ થાય છે ઉત્પન્ન થવું, અને ણ શબ્દનો અર્થ છે નિરંતર. નિરંતર જેનામાંથી આનંદ પ્રકટ થાય એનું નામ છે કૃષ્ણ, જે આનંદનું સાક્ષાત સ્વરૂપ છે. તો એ ભગવાન ચાહવા છતાંય ક્યારેય દુઃખી નથી થતા. અને અણોરણીન મેં પરિગણ્ય ધામને, આ સંસારમાં સૌથી સૂક્ષ્મથી સૂક્ષ્મ નાનામાં નાનું કોઈ હોય તો એ ઇલેક્ટ્રોન નથી, પ્રોટોન નથી, ન્યુટ્રોન નથી, અણુ નથી, પરમાણુ નથી. નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો કોઈ હોય એ ભગવાન છે. કેવી રીતે? તો આપણા આ સ્થૂળ શરીરમાં એક બીજું શરીર છે જેનું નામ કારણ શરીર છે, જે મન બુદ્ધિ અને અહંકારનું બનેલું છે. એ કારણ શરીરની અંદર એક ત્રીજું શરીર છે જેને સુષુપ્ત અવસ્થા કહેવામાં આવે છે. એ કારણ શરીરની અંદર જે ત્રીજું શરીર છે, સોરી ત્રીજું શરીર છે એને કારણ શરીર કહેવાય છે, અને મન બુદ્ધિ અહંકારનું જે બન્યું છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. બાર પંચભૂતનું સ્થૂળ શરીર, એની અંદર ત્રણ તત્વનું સૂક્ષ્મ શરીર, અને એની અંદર પ્રકૃતિથી બનેલું ત્રીજું કારણ શરીર, અને એ કારણ શરીરની વચ્ચે આત્મા પુરાયેલો છે, અને એ આત્માના હૃદયમાં ભગવાન પરમાત્માના રૂપમાં રહે છે. ભગવદ્ ગીતામાં શ્રીલ પ્રભુપાદજી આ વાત લખી છે. આટલા આત્માથી તે સૂક્ષ્મ, કાલે આપણે સાંભળ્યું ને વાળના અગ્રભાગના 10,000મો ભાગ એ આત્મા છે, અને એ આત્માના હૃદયમાં પરમાત્મા રહે છે. વિચારો કેટલા સૂક્ષ્મ છે ભગવાન. અને સૌથી મોટા એ છે, બ્રહ્માજીના આયુષ્યમાં આપણે જોયું સૌથી મોટામાં મોટા એ ભગવાન છે, સૌથી નાનામાં નાના એ ભગવાન છે. અણોરણીનમે પરિગણ્ય ધામને મહાનુભાવાય નમો નમસ્તે, એવા હે મહાનુભાવ અમે તમને પ્રણામ કરીએ છીએ. પ્રથમ શ્લોકમાં બ્રહ્માજી ફરી ફરી ભગવાનને પ્રણામ કરી રહ્યા છે, અને ત્યાર પછી ભગવાનના રૂપનું વર્ણન કરે છે.
રૂપમ તવેતત પુરુષાર્ષભેજમ શ્રેયોર્થિભિર્વૈદિકતાંત્રિકેણ યોગેન ધાતઃ સહનસ્ત્રિલોકાન પશ્યામ્યયોષ્મિન્નો હવિશ્વમૂર્તો.
કે છે પુરુષ ઋષભ, હે પુરુષોત્તમ, પોતાનું કલ્યાણ જે ચાહવા વાળા છે, શ્રેય, બે શબ્દ છે, એક શ્રેય અને બીજું પેય. શ્રેય શબ્દનો અર્થ થાય જે પોતાનું કલ્યાણ ચાહે છે, અને પેય શબ્દનો અર્થ છે જે પોતાનું કલ્યાણ નથી ચાહતા. તો જે પોતાનું કલ્યાણ ચાહવા વાળા લોકો છે, જેને અભય પદ પ્રાપ્ત કરવું છે, એ કહે છે તાંત્રિકેણ અને યોગેન. તાંત્રિક અર્થાત કર્મકાંડની વિધિઓ દ્વારા, અને યોગેન શબ્દનો અર્થ છે કે જે યોગ માર્ગનું ભગવદ્ ગીતામાં વર્ણન કરવામાં આવ્યું છે એ બે પદ્ધતિ દ્વારા તમારા આ સ્વરૂપની પૂજા કરે છે. કયું સ્વરૂપ? જેને હું તમારી આંખો સામે જોઈ રહ્યો છું. ભગવાનના જે સ્વરૂપને બ્રહ્માજી જોઈ રહ્યા છે એના વિષયમાં કહે છે કે તમારું આ એ જ સ્વરૂપ છે જેની આખો સંસાર પૂજા કરે છે. કયા લોકો? તો કહે છે તાંત્રિકેણ. તાંત્રિકેણનો અર્થ છે કર્મકાંડ. પ્રત્યેક કર્મકાંડ ભગવાનના નામ સંકીર્તનમાં પૂરું થાય છે. હવે જે લોકો બ્રાહ્મણની નજીક રહ્યા હોય ને એને ખબર હશે, આમ તો બ્રાહ્મણ મંત્રોમાં ગોટા વાળતા હોય, આપણને કઈ સમજાય નહીં, પણ છેલ્લે એટલું ખબર પડે વિષ્ણુ સમર્પયામિ, આટલું સમજાય ને, લગ્નમાં ગયા હોય ને. તમે જો કર્મકાંડનો કોઈ પણ મંત્ર ભગવાન વિષ્ણુને જ્યાં સુધી અર્પણ ન થાય ત્યાં સુધી કર્મકાંડને અધૂરું માનવામાં આવે છે. ભાગવતમાં એક બહુ સુંદર પ્રસંગ છે, સપ્તમ સ્કંદમાં બલિ મહારાજને જ્યારે ભગવાન વામન દેવે બંદી બનાવ્યા, બંદી બનાવી અને સુતલ લોક લઈ જવાની તૈયારી કરી, એ સમયે રસ્તામાં શુક્રાચાર્યજી મળ્યા, જે એ અસુરોના પુરોહિત છે. ભગવાને શુક્રાચાર્યને કીધું, શુક્રાચાર્ય તમે આ યજ્ઞના સર્વે સર્વા શ્રેષ્ઠ બ્રાહ્મણના પદ ઉપર બેઠા છો, તો તમારું એ કર્તવ્ય છે આ યજ્ઞને તમારે પૂરો કરાવવો જોઈએ. કારણ કે યજ્ઞમાં કોઈ વિઘ્ન આવે તો એ યજ્ઞને પૂર્ણ કરવો એ બ્રાહ્મણોનું કર્તવ્ય છે. શુક્રાચાર્ય ભગવાનને હાથ જોડીને કહે છે, પ્રભુ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે યજ્ઞનું ફળ તમે છો અને પ્રત્યેક યજ્ઞોની પૂર્ણાહુતિ તમારા નામ સંકીર્તનમાં થાય છે. આજે તો સાક્ષાત તમે આ યજ્ઞમાં પ્રગટ થઈ ગયા છો, એટલા માટે બલિનો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે પ્રત્યેક કર્મકાંડ, એ ચાહે અશ્વમેઘ યજ્ઞ હોય કે આપણા ઘરનો નાનો એવો શાંતિ હવન હોય, એનું ફળ જ્યાં સુધી વિષ્ણુને અર્પણ ન થાય ત્યાં સુધી કર્મકાંડ પૂરું નથી થતું. એટલા માટે બ્રહ્માજી કહે છે તાંત્રિકેણ, કર્મકાંડનો આધાર તમે છો અને યોગેન ભક્તિ યોગ જ્ઞાન યોગ હે ને, એ યોગ દ્વારા જે લોકો તમને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ યોગ યોગવાળા લોકો તે તમારા આ સ્વરૂપની પૂજા કરે છે. કયું સ્વરૂપ? જે અત્યારે હું જોઈ રહ્યો છું. દાહત અર્થાત હે ત્રાતા, હે બચાવવા વાળા, ત્રાણ કરવા વાળા, તમારા આ સ્વરૂપમાં મને ત્રણેય લોકનું દર્શન થાય છે. બ્રહ્માજી કહી રહ્યા છે કે તમારું જે સ્વરૂપ હું જોઈ રહ્યો છું આમાં મને બધું દેખાય છે. જુઓ આ શ્લોકના તાત્પર્યને સમજવા માટે વેદોની અંદર એક બહુ સુંદર શ્લોક લખવામાં આવ્યો છે, યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવમ વિજ્ઞાતમ ભવતી. અર્થાત કોઈ પણ વ્યક્તિ જે ભગવાનના વિષયમાં, છોડો એનો વિષય ભગવાન નથી, ભગવાનની આ સૃષ્ટિના વિષયમાં કોઈ જાણવા ચાહે છે તો એને જ્ઞાન કેવી રીતે મળે? વેદોમાં લખ્યું છે કે જ્યારે કોઈ ભક્ત પોતાના ધ્યાન દ્વારા ભગવાનનું દર્શન કરે અથવા તો ભગવાન સાક્ષાત એની સામે આવીને પ્રકટ થઈ જાય ત્યારે જ બ્રહ્માંડની સમસ્ત બાબતો વિશે કોઈ પણ ભક્ત જાણી શકે છે. ત્યાં સુધી ખાલી માનતા રહ્યો, સૂર્ય આયા છે, ચંદ્ર આમ છે, ઓલું આમ છે, તેમ છે. આજે આ દુનિયાની અંદર નાસા નામની એક કંપની છે, લોકો એ નાસા કંપનીને સર્વે સર્વા માને છે કે નાસાના સાયન્ટિસ્ટો જે કાંઈ સંશોધન કરીને લાવે છે એ બધું સંશોધન પરફેક્ટ. એ નાસા વાળા મૂર્ખ્યાઓએ એવું કીધું કે સૂર્ય જે છે એ મોટો છે, ચંદ્ર નાનો છે અને આપણે બધાએ સ્વીકાર કરી લીધું, હા પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો પણ ચંદ્ર નાનો છે. જ્યારે ભાગવત શું કહે છે? ચંદ્ર જે છે એ પૃથ્વીથી દૂર છે, સૂર્ય પૃથ્વીની નજીક છે, પૃથ્વી સ્થિર છે, એની ફરતે સૂર્ય ફરી રહ્યો છે. જ્યારે આ સાયન્સ જે છે એ દુનિયાને શું ઉલ્લું ભણાવે છે? પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે. તદ્દન ખોટું નોલેજ. એક વાત સ્પષ્ટ મનમાં બેસારો કે નાસાના જેટલા સાયન્ટિસ્ટો છે એ બધાની બુદ્ધિ ભેગી કરો અને જેટલી માહિતી બ્રહ્માંડના વિષયમાં એ સાયન્ટિસ્ટો પાસે છે એ ભાગવતમની એક ટકા માહિતી નથી. આ ભાગવતનો અભ્યાસ કરવા વાળા વૈષ્ણવો પાસે આ બ્રહ્માંડના વિષયમાં જેટલી જાણકારી છે એટલી નાસાન પાસે એક ટકા નથી. એક ટકો ઘણા લોકો એમ કે છે કે વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર પગ મૂક્યો. પ્રભુપાદજી આને સાબિત કર્યું છે આ બિલકુલ ખોટી વાત છે. કારણ સાયન્સ એવું કહે છે. હવે જો થોડી વાર આ સાયન્સનો પ્રસંગ આવ્યો છે એટલે સમજો તમે કે વૈજ્ઞાનિકો આખી દુનિયાને કેવી રીતે ઉલ્લુ બનાવે છે. વિજ્ઞાનમાં આપણા છોકરાઓ ભણે છે કે પૃથ્વી કરતા ચંદ્ર ઉપર જે ગ્રેવિટી ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ બળ, એ 6 ગણું ઓછું છે. જો પૃથ્વી કરતા ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ 6 ગણું ઓછું હોય તો પછી આ વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર જઈને જે ઝંડા ખોડ્યા અને એ ઝંડા પાછા લહેરાતા હતા, 6% ગુરુત્વાકર્ષણ ઓછાનો અર્થ છે ચંદ્ર ઉપર હવા નથી. અને હવાનો વચ્ચે ઝંડો ક્યાંથી લહેરાય? ત્યાં એસી મૂક્યું તો વૈજ્ઞાનિકોએ. કરોડો કરોડો અરબો રૂપિયાનો ખર્ચો કરી અહીંથી પૃથ્વીથી કઈક અવકાશયાનમાં નીકળે અને ચંદ્ર ઉપર ગયા હતા અને પૂછો ને તો કરોડો રૂપિયાનો ખર્ચો થયો. ચંદ્ર ઉપરથી શું લાવ્યા? તો કે માટીને ઢેફું. અમારા ખેતરમાં ઘણા ઢેફા છે. ચંદ્ર ઉપર જઈને ખાલી એક માટીનું ઢેફું જ લાવવાનું હતું તો આમાં શું નવી વાત છે? પ્રભુપાદજીએ સ્પષ્ટ લખ્યું છે અને ભાગવત કહે છે કે આ શરીરથી કોઈ વ્યક્તિ એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં ક્યારેય ન જઈ શકે. આ વિજ્ઞાન આખી દુનિયાને ઉલ્લુ બનાવે છે અને એમાં ભારતવાળા સૌથી વધારે ઉલ્લુ બન્યા છે. એનું પ્રમાણ આપણા છોકરાઓ હજી ભણે છે. વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર ગયા, અમેરિકાની અંદર બેન્ડ છે આ સિદ્ધાંત ઉપર. હજી સુધી પ્રૂફ નથી થયું કે મનુષ્ય ચંદ્ર ઉપર ગયા છે. ડાર્વિનનો સિદ્ધાંત આપણા બાપ દાદાઓ વાંદરા હતા, એમાંથી આપણે માણા થયા. આવું ડાર્વિન નામના એક વૈજ્ઞાનિકે કીધું અને આપણા છોકરા એ ભણે સ્કૂલમાં. છોકરાઓને જઈને પૂછો કે આપણા બાપ દાદાઓ શું હતા? તો કે વાંદરા. હે લે, પ્રભુપાદજી કે ડાર્વિનનો બાપ વાંદરો હશે? અમારા પૂર્વજો મનુષ્ય જ હતા. ભાગવતનું પ્રમાણ છે બ્રહ્માજી, બ્રહ્માજીથી મનુ અને શત્રુપા, મનુ અને શત્રુપાથી આખી સૃષ્ટિનો પ્રારંભ થયો છે. પ્રભુપાદજીએ જયારે આ ડાર્વિનના સિદ્ધાંતોનું ખંડન કર્યું ત્યારે અમુક વૈજ્ઞાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો. તો પછી મિલર નામનો એક સાયન્ટિસ્ટ છે, એનું એવું કહેવું છે કે જીવન જે છે એ રસાયણમાંથી પ્રગટ થયું. પ્રભુપાદજી કે જેટલો કેમિકલનો ખર્ચો થાય બધો ઇસ્કોન આપશે, અત્યારે જીવન પ્રગટ કરો રસાયણમાંથી. તો કે ના ના, એ પહેલા થયું તું. પ્રભુપાદજી કે પહેલા થયું તું ધાવ કરો? તો કે ના, હવે એમ ભવિષ્યમાં કરશું. એમ હવે અમે ભવિષ્યમાં આ કરશું. કેવળ દુનિયાને ઉલ્લુ રમાડવાની વાત. અને તોય આપણા ગુજરાતી લોકો ઘણા લાગ્યા છો. વિજ્ઞાને ભારે પ્રગતિ કરી કે અધોગતિ કરી છે? અત્યારે હું જોઉં છું ગામડાઓની અંદર જઈને તો ઘણા બાવલાઓ ખુશ થાય. પહેલા હોસ્પિટલો નહોતી, અત્યારે ઘણી બની. તે હોસ્પિટલ બનવી સારું કામ છે? હોસ્પિટલો વધતી જાય છે એનો મતલબ છે કે બીમાર લોકોની સંખ્યા ભારતમાં વધતી જાય છે અને લોકો આમાં ખુશ. કેટલા બધા દવાખાના બને છે, તે દવાખાના બનવું સારું છે? માનો કોઈ શહેરમાં જેલ બહુ મોટી હોય, આવા ભારતવાળાએ ભાડ્યું નહીં એટલે આવડાને શું કહેવું? ક્યારેક ક્યારેક વાતો કરે અમેરિકાની તો શું જેલ છે. તો પણ જેલ હારી હોય એટલે ત્યાં ગુના કરવા વાળા મોટા મોટા છે. જેલ હારી છે એનો શું અર્થ છે? કે અમેરિકામાં ભારત કરતા બધા જે ગુનેગારો છે એ મોટા છે. હવે જેલ વધે, હોસ્પિટલ વધે, એમાં લોકો દેશની પ્રગતિ માને છે. આ છે મૂર્ખતા વિજ્ઞાનની. વિજ્ઞાન જ નવા નવા રોગોને જન્મ આપે છે અને એ રોગોને સમાવવાની દવાઈ પછી વિજ્ઞાન જ બનાવે છે. એટલે રોગ આણેપાથી આવતા રહે, આણેપા તમે દવામાં પૈસા નાખતા રહ્યો અને એ લોકોનો બિઝનેસ ચાલતો રહે. આ સત્ય છે ભક્તો. ભારતની અંદર કોઈ વ્યક્તિ ફાસ્ટફૂડ નહોતા ખાતા. આ પાઉં બ્રેડ આ બધું ભારતમાં નહોતું. ભારતવાળા જ્યાં સુધી રોટલો રોટલી કે દાળ ભાત શાક રોટલી ખાતા હતા એ બાબલાઓ હો વર ખાઈ નાખ્યા અને હજી ગણાય છે ગામડામાં. અને આ વિજ્ઞાનની પ્રગતિ, આધુનિક હોસ્પિટલો, આટલી બધી દવાઓ, છતાં પ્રગતિ 60 વર્ષ તો માંડ ભાળે. ત્યાં તો સુરતમાં પૂછો ને કેમ વૈયા ગયા? હાર્ટ એટેક, કેન્સર હતું. અને આને આપણે પ્રગતિ માનવી છે. ના ના, વિજ્ઞાને બહુ પ્રગતિ કરી. પ્રભુપાદજી કહે છે આ પશુઓની પ્રગતિ છે, આ મનુષ્યની પ્રગતિ નથી. કેવળ હવે તમે બધા તો વિજ્ઞાન ભણ્યા નહીં હોય કદાચ, કારણ કે ગુજરાતમાં એજ્યુકેશન લો છે, પણ છતાં સમજો વિજ્ઞાનના એક એક સિદ્ધાંતને આ ભાગવત એક એક શ્લોકથી કાપે છે. વૈજ્ઞાનિકોએ જ્યારે કીધું કે ફાયર બેક્ટેરિયા અગ્નિમાં જીવ છે, આખી દુનિયાએ સ્વીકાર કર્યો, ને એવો વિજ્ઞાન કહે છે અગ્નિમાં જીવ છે, તો ભાગવતમાં 5000 વર્ષથી લખ્યું છે કે અગ્નિમાં જીવ છે, નથી બુદ્ધિ ખુલતી આમાં? પણ કહેવત છે ને, ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરે ગમે એટલું સારું હોય પણ સારું તો બહારનું જ લાગે. અમેરિકા વાળા કે ઓકે તો ઓકે. પ્રભુપાદજીએ પહેલા બહુ પ્રયાસ કર્યો, બધા લોકોને બતાવી ભગવદ્ ગીતા તમે લ્યો, આનું કઈ જ્ઞાન તમે જાણો, બધા અમારા ઘરે છે. અને પ્રભુપાદજીએ જોયું કે આ લોકોને ઇમ્પોર્ટેડ વસ્તુની આદત પડી છે, હેને ગમે એ વસ્તુ જોવે દુકાનમાં પહેલા જોવે મેડ ઇન ચાઇના છે, મેડ ઇન અમેરિકા છે તો લેવાય, મેડ ઇન ઇન્ડિયા આ ન લેવાય, આને મૂકી દો, મેડ ઇન ઇન્ડિયા નહીં લેવાનું. પ્રભુપાદજી કે કાંઈ વાંધો નહીં, ઇમ્પોર્ટેડ જ્ઞાન જોતું છે ને. એટલે પ્રભુપાદજી 69 વર્ષે અમેરિકામાં ગયા અને બોલ્યા, જે ગોરિયા જે હતા ને ગોરી ચામડી વાળા, એને કીધું વાંચો ભગવદ્ ગીતા. વાંચી ને એને મગજમાં બેસી ગઈ. અને ઈ જ ગોરી ચામડી વાળા લોકો જયારે ધોતી કુર્તા પહેરીને ભારતમાં આવ્યા, લ્યો ભગવદ ગીતા બધાએ લીધી. શું કામ? અમેરિકા વાળાએ પકડી છે નક્કી આમાં કઈક હોવું જોઈએ. ભારત દેશ આપણે કેવી છે, આઝાદ થયો 1947માં, દેશ આઝાદ થઈ ગયો પણ ગુલામી હજી મનમાંથી ગઈ નથી. ધોતી કુર્તા પહેરીને બહાર નીકળવામાં શરમ લાગે, આ અંગ્રેજોએ પકડાવેલા પેન્ટ શર્ટ હજી બહુ લાંબી પેઢી નથી ગઈ, કારણ કે મારા દાદા ધોતી કુર્તા પહેરે છે, પેન્ટ શર્ટ મારા પપ્પા પહેરે છે, પછી મારો વારો આવ્યો છે. હું તમને સમય બતાવું છું, હજી લાંબો ટાઈમ નથી ગયો આ પેન્ટ શર્ટ આવ્યા એને, પણ એ અંગ્રેજોની ગુલામી કરવાનું માનસ કેટલું આપણું ગુલામ થઈ ગયું છે એ વસ્તુ અહીંયા સાબિત થાય છે. અને એવા વિજ્ઞાનના પ્રભાવથી આપણે બધા શાસ્ત્ર અને ધર્મને ભૂલી ગયા છે. આ સૌથી મોટું દુર્ભાગ્ય છે. ભલે લોકોને સાંભળવામાં કષ્ટ થાય, બસ પૈસો પૈસો પૈસો, બીજી કોઈ ચર્ચા જ નહીં. અને પૈસા શું કામ? આજે કોઈ વ્યક્તિ એવો નથી જેના પરિવારનું પાલન થાય એટલું ન કમાતો હોય, હેને. પણ બાજુવાળા મર્સિડીઝ બેન્ઝ લાવ્યા છે તો આપણા ઘરે હોન્ડા સિટી તો હોવી જ જોઈએ. જરૂર નથી છતાં વસ્તુઓ બસ આવવા દો, લાવવા દો, બીજો લાવ્યો એટલે મારે જોઈએ. અને જો ધીરુભાઈ અંબાણીના છોકરા કરોડો રૂપિયા કમાય ત્યાં કોઈ તકલીફ નથી, પણ પોતાનો ભાઈ થોડોક આગળ ગયો હોય તો આપણે વાહેનો રહેવા જોઈએ. ગુજરાતના પ્રત્યેક લોકોની એક જ વિચારસરણી છે, બસ કેમ મારા પરિવારનું પાલન કરવું અને કેમ ગામનો પૈસો ઘરે લાવવું. કોઈ દી ઉભારાને વિચાર નથી કર્યો કે આ મનુષ્ય જીવન મને મળ્યું શા માટે. શું આમ આમ રોજ ઘરેથી ઓફિસ ને ઓફિસથી ઘરા ગધા મજૂરી માટે મળ્યું છે આ જીવન? અને મહેનત તમે શું કરો, તમારી કરતા ગધેડાઓ મહેનત કરે છે હજાર ગણી, જોઈ લો. આ મનુષ્ય જીવન શાસ્ત્ર સ્પષ્ટ બોલે છે, આ મનુષ્ય જીવન મળ્યું છે કેવળ અને કેવળ ભગવાનનું ભજન કરવા માટે. કારણ પિતાની સંપત્તિ પુત્રને વારસામાં મળે, ભક્તિ આપણે પોતાને જ કરવી પડે. સમજાય છે? ધન કદાચ થોડુંક વધારે હોય કે ઓછું હોય, જીવન પાર થઈ જાય, પણ ભક્તિ જો નહીં કરો ને તો કરોડો કરોડો વર્ષોના જન્મ મૃત્યુના ફેરામાં ફસાઈ જવું પડશે. અને છતાં જીવનું અજ્ઞાન જોવો, ટીવીઓમાં આવી રીતે હજારો કથા સાંભળે પણ છતાં વિચાર નથી કર્યો ક્યારેય કે હાળું જીવનનું પરિવર્તન કરવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ જીવનમાં. અરે તમને કોઈ બિઝનેસ કરવાની ના નથી પાડતું, તમારે ઘર બાર છોડવાનું નથી કે નથી તમને બાવા બનવાની સલાહ આપતા. તમને સ્પષ્ટ એ સમજાવવામાં આવે, તમે જે કરો છો એ કરતા રહ્યો, કેવલ તમારા જીવનમાં ભગવાનને એડ કરી દો, બસ થઈ ગઈ તમારી ભક્તિ પૂરી. આ કળિયુગમાં આટલું સરળ છે. કાલે આપણે સાંભળ્યું હતું ને, કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતર રહી ભવ પારા. કેવળ ભગવાનના નામને જપતા રહ્યો, એ નામ જપતા જપતા એક દિવસ આ ભવસાગર પાર થઈ જશે. પણ દુર્ભાગ્ય જોવો જીવનનું, હે, છતાં આટલો સરળ ઉપાય અને પાછું ગમે ના લઈએ, કઈ કોઈ નિયમ બંધન નહીં કે ભાઈ ઓફિસમાં ભગવાનનું નામ ન લેવાય, બાથરૂમમાં ન બેલાય, કે નાયા પહેલા ન લેવાય, કોઈ નિયમ નહીં. મન ફાવે ત્યારે લ્યો, મન ફાવે ત્યારે ગાઈએ કો, અને તોય લોકો નથી લેતા. જો બ્રહ્માજીની આ વાતથી ન સમજાતું હોય તો પછી એવા જીવને આ સંસારમાં બીજું કોઈ સમજાવી ન શકે. અને આ જે બધી ચર્ચા છે એ ચર્ચાનો વિષય નથી. તમે જોવો છો તમારા જીવનમાં કે તમારા દાદાના દાદા જીવતા નથી, એના દાદા નથી, એના દાદા નથી, આ ક્યાં ગયા બધા? બધાને મરવું પડે છે, આપણે મરવું જ પડશે. અહીંથી કોઈ કઈ લઈને નથી ગયું, બધા મૂકીને જાય છે, આપણને આ બધી ખબર છે. અને તોય 24 કલાક એમાં જ મથવી છે જે અહીં મૂકીને જવાનું છે. આટલું આપણું જ્ઞાન છે. હવે વિચાર કરો આપણું લેવલ ક્યાં છે. કોણ નથી જાણતું કે આ બધું મૂકીને જવાનું છે? પૂછો આ જેટલા લોકો બેઠા છે એને, કે આ સુરતમાં જેટલા લોકો છે એને પૂછો. બધાને ખબર છે કે અહીંયા બધું છોડીને જવાનું. કારણ આપણી પેલા કોઈ લઈને નથી ગયું, એટલે આપણે લઈને જવાના નથી. અને તોય ધંધો એ જ ચાલુ કર્યો છે, 24 કલાક ન્યા જ મથવાનો. અને એ મથવામાં મથવામાં ધર્મ ભૂલાઈ ગયો. કાંઈક પૈસાએ ભૂલાવ્યો અને કાંઈક બાકી હતું તો વિજ્ઞાને ભૂલાવ્યું. બહુ ભણ્યો પછી હું કે ભગવાન નથી. હું આજ શીખવાડે છે વિજ્ઞાન, ભગવાન છે, બ્રહ્માજી એનું પ્રમાણ છે. અને તમે કદાચ નહીં માનો, હેને તમને એમ થાય કે હાલો હું માનતો જ નથી, ભગવાન છે, એવું મારે નથી માનવું, ભગવાન છે જ નહીં. તમારા કહેવાથી કાંઈ બદલાવાનું નથી. હા, ભગવાન નથી એમ કહેશો તો યમરાજ નરકમાં લઈ જઈને ખૂબ પીટાઈ કરવાના છે. આપણે એમ કહેવી ને તમે આવું પાપ કરશો તો નરકમાં જવું પડશે, કોણે ભાળ્યું છે નરક? આવો પ્રશ્ન કરે સામે. નરક કોને ભાળ્યું છે? તે તમે ન ભાળ્યું હોય તો ન હોય. આખી દુનિયા તેમ જોઈ લીધી છે, નથી જોઈ. આપણે ઘણું બધું એવું છે નથી ભાળ્યું, છતાં માનવી છીએ. અને નહીં માનો તોય સજા તો થવાની છે, આ કન્ફર્મ છે. માની લો કે તમે અહીં રોડ ઉપર, ભારતમાં એવો કાયદો છે કે ગાડી લેફ્ટ હેન્ડ સાઈડ ચલાવવી જોઈએ, અને તમે રાઈટમાં ધબધબાટી જવા દેતા હોય, સિગ્નલ તોડો ને પોલીસ વાળો પકડે, પછી એમ કયો કે તને ખબર નથી તે આ સિગ્નલ તોડ્યું છે, કાયદો તોડ્યો છે? ઓલો કે મને ક્યાં ખબર હતી કાયદો છે, તે પોલીસ વાળો જવા દે. કોકનું ખૂન કરી નાખો ને પછી ફાંસીની સજા મળે ને, તમે કોર્ટમાં જજ સાહેબ ને કહો કે જજ સાહેબ મને ખબર જ નહોતી કોકનું ખૂન કરવી ફાંસી મળે, તે ન ખબર હોય તે કોકના ખૂન કરી નાખો ને ફાંસી તો મળવાની જ છે. એમ તમે કદાચ માનો સ્વર્ગ છે નરક છે, અને ન માનો, તમારા માનવા ન માનવાથી કઈ બદલાવાનું નથી. તો ચર્ચા આપણે એ કરતા હતા કે વિજ્ઞાન આવી રીતે સંસારને ઉલ્લુ બનાવી રહ્યું છે. અને એક બીજી વાત કહી દઉં, ડોક્ટર મેકોલે નામ તમે સાંભળ્યું છે, જેણે આ ભારતની અંદર શિક્ષણ પ્રથા દાખલ કરી, આજે આપણે ભણવી છે ને ત્યારે, આની પહેલા ગુરુકુળ પદ્ધતિ હતી. એ ડોક્ટર મેકોલે જેણે આ શિક્ષણ પદ્ધતિ આપી, અને એ વ્યક્તિનું સ્ટેટમેન્ટ છે કે જેટલા જેટલા લોકો મારી આ શિક્ષણ પદ્ધતિનું અનુસરણ કરશે, એ દેશને ફરીથી ગુલામ બનાવવો હોય તો બનાવી શકાય. અને એ ડોક્ટર મેકોલેનું શિક્ષણ આપણા બધાના બાળકો સ્કૂલમાં અને કોલેજોમાં ભણી રહ્યા છે. હવે વિચાર કરો, અને આજના ભણતરનો એક જ ઉદ્દેશ રહી ગયો છે, મને સારામાં સારા પર્સન્ટેજ આવે, અને સારા પર્સન્ટેજ આવે તો મને સારી નોકરી મળે. બસ નોકરી કરવાની, એક સારી છોકરી મળે, આપણું ઘર વ્યવસ્થિત થઈ જાય, બસ જીવન પૂરું થઈ ગયું. આટલો જ ઉદ્દેશ. એ શિક્ષણ પદ્ધતિને દાખલ કરવા વાળો વ્યક્તિ એમ કહે છે કે આ શિક્ષણ પદ્ધતિ ફેલ છે, અને તોય આપણે એમાં જ હાંકે જાવી છે. બોલો. અને હવે તો ઓર પાછા આપણો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવો જોઈએ, એટલે જાજા પાપ કરતા શીખે. આજે સ્કૂલ અને કોલેજો નિશ્ચિત રૂપે પાપ કરવાનું શીખવાડે છે. આ વાતને કોઈ માને કે ન માને, કારણ કે સ્કૂલોમાં જઈને ચોપડીમાં ભણે, ઈંડા શાકાહારી છે. લે, હવે અત્યાર સુધી દુનિયાનો નિયમ છે કે પક્ષીઓમાંથી જે ઈંડું આવે છે એ માંસાહારી છે, અને વૈજ્ઞાનિકો કે એટલે શાકાહારી થઈ જાય. કાલે વિજ્ઞાન એમ કહે છે કે નહીં, સૂર્ય ઠંડો છે, તે સૂર્ય ઠરી જશે. હું જે બોલું છું તમને આનંદ આવી રહ્યો છે, પણ આ વૈજ્ઞાનિકોની જે ધૂળ પ્રભુપાદજીએ કાઢી છે તમે એમના પુસ્તકોમાં વાંચી શકો છો. છ પીએચડી ની ડિગ્રી ચડી ગયેલા વ્યક્તિઓ પાસે આ ભક્તિવેદાંત સ્વામીના પ્રશ્નનો જવાબ ત્યારેય નહોતો, અને આજે 2012 આજની તારીખમાં હિતે પ્રભુપાદજીના એ પ્રશ્નનો ઉત્તર આ વિજ્ઞાન પાસે નથી, આજે નથી. કારણ આધ્યાત્મિક કરતા વિજ્ઞાન બહુ પાછળ છે. એટલે વૈજ્ઞાનિકોની પ્રગતિ અને વિજ્ઞાનને જોઈ અને આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. અમે સોફેસ્ટિકેટેડ થઈ ગયા, સોફેસ્ટિકેટેડ નહીં મૂર્ખ્યાઓ થઈ ગયા છો. કેમ મૂર્ખ બન્યા છે? બધાના જીવનમાં અનુભવ થઈ ચુક્યો છે. તો એટલા માટે બ્રહ્માજી કહી રહ્યા છે કે બ્રહ્માંડના વિષયમાં જો કોઈને જાણવું હોય એને ભગવાનના દર્શન કરવા પડશે. કારણ કે જ્યાં સુધી ભગવાનના દર્શન કોઈ વ્યક્તિ ન કરે ત્યાં સુધી બ્રહ્માંડના એક કણ વિષય તે કોઈ વ્યક્તિ માહિતી નહીં મેળવી શકે. આજે નાસા પાસે એટલી માહિતી નથી બ્રહ્માંડના વિષયમાં જેટલી ભાગવતના પંચમ સ્કંદમાં લખવામાં આવી છે. કે આ બ્રહ્માંડનું સ્ટ્રક્ચર કેવું છે, કેવી રીતે આ બ્રહ્માંડ ગોઠવાણું છે, કેવી રીતે એકબીજા ઉપર લોક છે, કયો લોક કયા સ્થાને આવેલો છે, નરકનું એડ્રેસ છે ભાગવતના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં. પૃથ્વીની દક્ષિણ બાજુ એ પિતૃલોકની નીચે 99,000 યોજનનું અંતર છે, અહીંથી નરક એટલું આઘું છે. સચોટ સ્થાનનું વર્ણન આ ભાગવતના પંચમ સ્કંદમાં છે. અને એ પંચમ સ્કંદ વાંચી નાખે એ નાસામાં 6 PhD ચડેલા વૈજ્ઞાનિક કરતા મોટો થઈ જાય. અને પાછું સત્ય જ્ઞાન, સાચું નોલેજ મળે છે. એટલા માટે બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, તમારી અંદર મને ત્રણેય લોક દેખાય છે. પેલા બ્રહ્માજીને તે બ્રહ્માંડના વિષયમાં પૂરું જ્ઞાન નહોતું. બ્રહ્માજીને એમ હતું કે હું એકલો જ બ્રહ્મા છું. પણ એ જયારે દ્વારકામાં ભગવાને દેખાડ્યા 8 મોટા વાળા બ્રહ્મા, 1000 મુખ વાળા બ્રહ્મા, 1,00,000 મુખ વાળા બ્રહ્મા, ત્યારે ખબર પડી કે ઓહો, હેને હસ્તી મધ્ય જેન સસક દેખાય, હાથીઓના ટોળામાં જેમ સસલું દેખાય એમાં 4 મોટા વાળા તમે જોવા માંડ્યા બધી બાજુ છે શું. ત્યારે ખબર પડી કે ભગવાનની સૃષ્ટિની રચના બ્રહ્માજી જો ન સમજી શકતા હોય. બ્રહ્માજી કહે છે પ્રભુજી, મારા 4 માથા, એમાં રહેલા 8 મગજ, એ બધું ત્યાં ફેલ થઈ જાય ભગવાનની ભૌતિક રચનામાં. તો પછી આજના એ મૂર્ખ વૈજ્ઞાનિકો જે કામનાઓ અને વાસનાઓથી ભરેલા છે એ શું આ બ્રહ્માંડના વિષયમાં આપણને શિક્ષા આપવાના છે? પણ છતાં ધર્મ આજ વ્યક્તિ ભૂલ્યો છે, એટલે વિજ્ઞાનને સ્વીકારવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નથી. અમે વાળુકડ કથા કરવા ગયા ને તો એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આટલું બધું તમે વિજ્ઞાનનું કાપો છો તો પછી આ લેપટોપ, આ સાઉન્ડ સિસ્ટમ, આ બધું વિજ્ઞાને જ બનાવ્યું છે. એટલે કે તમારી વાત સાચી છે, આ બધું વિજ્ઞાને બનાવ્યું. પણ વિજ્ઞાનને પ્રભુપાદજીએ કીધું છે અમારો આભાર માનવો જોઈએ. શું કામ? કે આ બધી વસ્તુઓનો ઉપયોગ અમે ભગવાનની સેવામાં કરી રહ્યા છીએ. આ તો પ્રભુપાદજી તરફથી ઉત્તર છે. પણ મારો જવાબ એ છે કે આ જે ભાગવત કથાની પરંપરા છે એ કરોડો વર્ષોથી ચાલી આવી છે. એવું નહોતું કે સાઉન્ડ સિસ્ટમ આવી પછી જ કથા ચાલુ થઈ. સુખદેવ ગોસ્વામી જયારે કથા કરી ને હાર્મોનિયમ કે સાઉન્ડ સિસ્ટમ નહોતી. સુત ગોસ્વામી કથા કરી 88,000 ઋષિ મુનિઓ બેઠા હતા. હવે આપણે ત્યાં 1000-2000 બેઠા છે. 88,000 ઋષિ મુનિઓ, છતાં ભાગવતમાં મેં ક્યારે એવું નથી સાંભળ્યું જ્ઞાન એકાદુ સ્પીકર કે ભૂંગળું મૂક્યું હતું. કથા અનાદિકાળથી ચાલે છે. આ વિજ્ઞાન આવ્યું તો વિજ્ઞાનની વસ્તુઓનો અમે કથામાં ઉપયોગ કર્યો બસ. એવું નથી કે સાઉન્ડ સિસ્ટમ ન હોય, લેપટોપ ન હોય તો કથા ન થાય. કથાની પરંપરા અનાદિકાળથી ચાલે છે. વિજ્ઞાનની કોઈ વસ્તુની જરૂર ધર્મમાં નથી. પણ આ બધી વસ્તુઓને લઈ અને આજે ભગવાનની સેવામાં લગાડી રહ્યા છે. પ્રભુપાદજીએ આ શીખવાડ્યું છે. પ્રભુપાદજીએ કીધું જીવનમાં કઈ છોડવાની જરૂર નથી. તમારી પાસે જે કઈ છે એને ભગવાનમાં ખાલી જોડો, જોડી દો ભગવાનમાં, બસ તમે કૃષ્ણ ભાવના ભાવિત થઈ જશો. એટલા માટે સર્વે સર્વા શરણ જે છે એ ભગવાન છે. ધર્મ અને બ્રહ્માંડના વિષયમાં જાણવું હોય ભગવાનના શરણમાં જવું પડે. અને ભગવાનના વિષયમાં સચોટ માહિતી આ શ્રીમદ ભાગવતમ જેવા ગ્રંથ પૂરી પાડે છે. આગળના શ્લોકમાં બ્રહ્માજી કહે છે,
त्वय्यग्र आसी त्वयि मध्य आसी त्वय्यन्त आसी निदमात्मतन्त्रे त्वमादिरन्तो जगतोऽस्य मध्यम् घटस्य मृत्स्रेव परस्मा।
ब्रह्मा जी कहे छे, हे प्रभु, आ अनंत कोटि ब्रह्मांड जे छे ई तमारा माथी ज उद्भवे छे, तमारा ज आधारे टके छे अने अंते तमारा मां ज लय पामे छे। आ वात ने समझावा ब्रह्मा जी एक उदाहरण आपी रह्या छे કે માટીના ઘડાનું કારણ જે માટી છે, એમ આ સમગ્ર બ્રહ્માંડનું કારણ હે પ્રભુ તમે છો। જો માટીનો ઘડો જ્યારે એ ઘડો ન બન્યો હોય ત્યારે એ માટી હોય, જ્યારે એને ઘડાનો આકાર આપવામાં આવે ત્યારે એમાં માટી હોય છે, અને જ્યારે એ ઘડો ફૂટી જાય ત્યારે એ પાછો માટીમાં ભળી જાય છે, એમ આ અનંત કોટી બ્રહ્માંડ જે છે હે પ્રભુ તમારામાંથી પ્રકટ થાય છે અને અંતે તમારામાં લય થાય છે। કેવી રીતે સાંભળો, સંક્ષિપ્તમાં આ બ્રહ્માંડની ઉત્પત્તિની કથા હું તમને કહી રહ્યો છું। જે પરમ સત્ય છે ભગવાન શ્રી કૃષ્ણ, એ કૃષ્ણમાંથી પ્રથમ અવતાર આવે છે બલરામ। એ બલરામજીમાંથી એક ચતુર્વ્યુહ પ્રકટ થાય છે જેને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એમાં ચાર તત્વ હોય છે એટલે એને ચતુર્વ્યુહ કહેવામાં આવે છે। એવા 12 ચતુર્વ્યુહ પ્રકટ થાય અને 12મા ચતુર્વ્યુહના સંકર્ષણમાંથી મહાસંકર્ષણ પ્રકટ થાય। એ મહાસંકર્ષણમાંથી મહાવિષ્ણુ પ્રકટ થાય અને મહાવિષ્ણુ ઈ છે જેની સાથે લક્ષ્મીજી નથી, જેની સાથે અનંત શેષ નથી, જે એકલા સમુદ્રમાં સૂતા છે અને ઈ જ્યારે પોતાનો શ્વાસ બહાર કાઢે ત્યારે એમાંથી અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય। અનંત પૃથ્વીની વાત નથી, સમજો, અનંત કોટી બ્રહ્માંડ નીકળે છે એમાંથી, અને ઈ મહાવિષ્ણુમાંથી જ્યારે અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થઈ જાય પછી ઈ એક એક બ્રહ્માંડમાં એક એક વિષ્ણુ પ્રવેશ કરે જેની સાથે અનંત શેષ હોય, જેની સાથે લક્ષ્મીજી હોય, અને ઈ ગર્ભોદક સાગરમાં શયન કરે છે એટલા માટે એનું નામ થયું ગર્ભોદકશાયી વિષ્ણુ। જે બધા બ્રહ્માંડમાં એક એક ગર્ભોદકશાયી વિષ્ણુ હોય અને એ ગર્ભોદકશાયી વિષ્ણુના નાભી કમળમાંથી એક કમળ પ્રકટ થાય અને એ કમળ ઉપર બ્રહ્માજીનો જન્મ થાય। અર્થાત જેટલા જેટલા બ્રહ્માંડ છે એ પ્રત્યેક બ્રહ્માંડમાં એક એક વિષ્ણુ છે અને એક એક વિષ્ણુની નાભી કમળમાંથી એક એક કમળ પ્રગટ થાય અને પ્રત્યેક બ્રહ્માંડમાં એક એક બ્રહ્માનો જન્મ થાય છે। અને એ જ ગર્ભોદકશાયી વિષ્ણુમાંથી પછી ત્રીજા વિષ્ણુ આવે છે જેનું નામ છે શિરોદકશાયી વિષ્ણુ। આ શિરોદકશાયી વિષ્ણુ કોણ છે? તો જે મારી, તમારી અને સમસ્ત જીવોની સાથે જે પરમાત્માના રૂપમાં રહે છે આપણા બધાની અંદર, પૃથ્વીના કણ કણમાં જે બ્રહ્મ વ્યાપ્ત છે, માયાવાદીઓ જેને બ્રહ્મ કહે છે એ બ્રહ્મ શિરોદકશાયી વિષ્ણુ છે। અને ભગવાનના જેટલા અવતાર થાય છે, રામ, નરસિંહ, વરાહ ઇત્યાદિ, આ બધું શિરોદકશાયી વિષ્ણુમાંથી આવે છે। અને આવી રીતે બ્રહ્માંડનું સર્જન થાય અને ત્યાર પછી બ્રહ્માજી આ સંસારમાં બધા જીવોને ઉત્પન્ન કરે, અને જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે બધા જીવ પાછા બ્રહ્માજીમાં વ્યા જાય, બ્રહ્માજી કમળ ઉપર વ્યા જાય, એ કમળ ભગવાનની નાભીમાં વયું જાય, શિરોદકશાયી વિષ્ણુ ગર્ભોદકશાયીમાં, ગર્ભોદકશાયી મહાવિષ્ણુમાં, મહાવિષ્ણુ મહાસંકર્ષણમાં, અને એ બારે ચતુર્વ્યુહ બલરામજીમાં વ્યા જાય અને બલરામજી કૃષ્ણમાં, અંતે એક જ તત્વ રહે છે, એકો અદ્વિતીય, એ છે ભગવાન કૃષ્ણ। આ છે બ્રહ્માંડનું સ્ટ્રક્ચર। તો બ્રહ્માજી કહી રહ્યા છે, પ્રભુ, તમારામાંથી જ બધું નીકળે છે, અંતે તમારામાં જ બધું લઈ પામે છે। જેમ માટીના ઘડાનું કારણ માટી છે, એમાં સમસ્ત કારણોનું કારણ તમે છો। અને બ્રહ્માજી પોતાની બીજી સ્તુતિમાં કીધું છે,
ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ.
એ જ બ્રહ્માજી એક બીજી સ્તુતિમાં કહે છે, પ્રભુ સર્વ કારણોનું કારણ તમે છો. કયા ભગવાન? નામ લઈને કહે છે,
ગોવિંદમ આદિ પુરુષમ તમહં ભજામિ.
બ્રહ્માજી કહે છે, હે ગોવિંદ, ભગવાન કૃષ્ણનું મૂળ નામ ગોવિંદ છે. એટલા માટે બ્રહ્માજી કહે છે કે તમે આદિ પુરુષ છો. ગોવિંદ આદિ પુરુષમ, હે પ્રભુ તમે આદિ પુરુષ છો અને એટલા માટે હું તમને પ્રણામ કરું છું. આ સ્તુતિ બ્રહ્માજી ત્યારે કરે છે જ્યારે કૃષ્ણ 5 વર્ષના હતા બ્રજ વૃંદાવનમાં. ત્યારે ભગવાને કીધું, અરે બ્રહ્મા હું તો 5 વર્ષનો નાનો બાળક છું, તે મને શું કામ પ્રાર્થના કરો છો? ત્યારે બ્રહ્માજીએ કીધું, પ્રભુ તમે જોવામાં નાના છો, તમે દેખાવ છો 5 વર્ષના, પણ તમે આદિ પુરુષ છો, પૂર્વજો નહીં પૂર્વજો, કારણ બધું તમારામાંથી પ્રકટ થાય છે. એટલે આદિ મધ્ય અને અંત હે પ્રભુ તમે છો. તૃતીય શ્લોકમાં કહે છે,
ત્વમાયયાત્મશ્રયયા સ્વયેદમ નિર્માય વિશ્વમ તદનો પ્રવિષ્ટ પશ્યંતિ યુક્તા મનસા મનીષિણો ગુણ વ્યવાયે પ્યગુણમ વિપશ્ચિતઃ.
માની લો ભગવાનને પૂછવામાં આવે, પ્રભુ આ બધું તમે જે રચના કરો છો તો તમે તો પોતે બનાવવા જતા નથી, તમે તો એ તમારા ધામમાં બેઠા બેઠા મધુર મધુર વાંસળી વગાડો છો, તો આ બધું કોણ બનાવે છે? બ્રહ્માજી કહે છે, પ્રભુ તમ માયા, તમારી જે શક્તિ છે બહિરંગા શક્તિ માયા, એ માયા દ્વારા જ તમે આ જગતની રચના કરો છો. અને ખાલી તમે રચના નથી કરતા, તમે એમાં પાછા પ્રવેશય કરો છો ગર્ભોદોક્ષાહીના રૂપમાં. કારણ કે બ્રહ્માજીએ જયારે આ બધા ખોખા બનાવ્યા ને, ખોખા એટલે 84 લાખ પ્રકારના જે શરીર, મનુષ્યનું પૂતળું બનાવ્યું, પશુનું બનાવ્યું, ગધેશનું બનાવ્યું, હાથીનું બનાવ્યું, ઘોડાનું બનાવ્યું, આ બધા ખોખા બનાવ્યા ને પછી બ્રહ્માજીએ જોયું કે આળા હાલતા કેમ નથી. તો બ્રહ્માજીને થયું, ઠીક આમાં આત્મા નાખવાનો બાકી છે. બ્રહ્માજીએ આત્મા નાખ્યો તોય ખોખા હલ્યા નહીં એ કઈ. ત્યારે બ્રહ્માજી તે ઘડી ઘુમરી મારી ગયા કે આ સારું થાય શું, આટલી મોટી સૃષ્ટિની રચના કરી પણ આમાં કઈ હાલતું ચાલતું નથી. ત્યારે ગીતામાં કૃષ્ણ કહે છે, અહમ બીજ પ્રદહ પિતા. ભગવાને પરમાત્માના રૂપમાં આ સમસ્ત શરીરોમાં આ સંસારમાં પ્રવેશ કર્યો ત્યારે આ સંસાર હાલતો ચાલતો થયો છે. એવું માનવાની જરૂર નથી આત્મા શરીરમાં આવે એટલે હાલવા માંડે. પરમાત્મા જ્યાં સુધી શરીરમાં પ્રવેશ ન કરે, આત્મા હોવા છતાં આ શરીર હલનચલન ન કરી શકે. તો ભગવાન પોતાની બહિરંગા શક્તિ દ્વારા આ જગતની રચના કરે, પણ બ્રહ્માજી કહે છે જેના અંતકરણ શુદ્ધ થયેલા છે, અર્થાત જે ભક્ત છે, એ લોકો જોવે છે કે આ ભૌતિક ગુણોની વચ્ચે ભલે તમે પ્રવેશ કરો છો, તમે અંદર રહ્યો છો, છતાં આ સંસારના ગુણોને સ્પર્શ નથી કરતા. અને તમે આ સંસારમાં છો, તમે મૂર્તિઓના રૂપમાં, તમારા ભક્તના રૂપમાં આ સંસારમાં કણે કણમાં તમે વાસ કરો છો, પણ હે પ્રભુ તમને જોઈ શકે છે માત્ર તમારા શુદ્ધ ભક્તો. ભક્ત સિવાય તમને બીજું કોઈ જોઈ નથી શકતું. આપણે 3 દિવસથી સાંભળવી છે, ભગવાન આપણી અંદર છે, બહાર છે, પણ ક્યાંય દેખાતા નથી. કારણ અંદર અને બહાર બધી જગ્યાએ ભગવાનનું દર્શન કેવલ આ સંસારમાં ભક્તો જ કરી શકે. માયાની શાસ્ત્રની મોટી મોટી વાતો ફેંકતા હોય અને 100 રૂપિયા 1000 રૂપિયા હાટું તે કોઈને યાર બાંધવામાં પાછા ન પડતા હોય, એને ભગવાન ન દેખાય. સર્વસ્વ ત્યાગ કરવાની, કૃષ્ણ માટે બધું છોડવાની ભાવના જેના જીવનમાં છે, એની સામે ભગવાન પ્રકટ થાય છે. અને કેવી રીતે રહે છે આ સંસારમાં ભગવાન? તો આગળના શ્લોકમાં બ્રહ્માજી એક બહુ સુંદર ઉદાહરણ આપે છે. કે જેમ લાકડામાં અગ્નિ છે પણ એને પ્રકટ કરવાની એક વિધિ છે. જો કોઈ પણ લાકડું તમે લાવો સંસારમાંથી, પ્રત્યેક લાકડામાં અગ્નિ છે પણ એ અગ્નિને જો પ્રકટ કરવી હોય તો એની એક વિધિ છે. જેમ તમે સાંભળ્યું છે કે પહેલાના સમયમાં માચિસ નહોતા, હે, અત્યારે લાઇટર આવી ગયા, માચિસ નથી રહ્યા. પણ પહેલાના સમયમાં જ્યારે દિવાસળી નહીં હોય તો લોકો આ રસોઈ કેમ કરતા હશે? પ્રશ્ન થયો જ કોઈ દી મનમાં આ લોકોને? રોજ રસોડામાં લાઇટર ગેસ આગળ અડાડતા હોય ક્યારેક વિચાર થવો જોઈએ કે આ માચિસ લાઇટર આ બધું કળિયુગમાં આવ્યું. પહેલા અરણી નામનું લાકડું હતું અને એ અરણીના બે લાકડાને જ્યારે ઘસવામાં આવે, બહુ જોરથી ઘસે તો એમાંથી અગ્નિ પ્રગટ થતી. અને આજે તમારે જો આ જોવું હોય લાકડામાંથી આગ કેવી રીતે પેદા થાય, તો તમે તિરુપતિ કે સાઉથમાં યાત્રામાં જાઓ તો દક્ષિણમાં હજી લોકો લાકડામાંથી આગ પ્રગટ કરે છે. બહુ એકદમ જોરથી આમ ફેરવતા હોય અને નીચે રૂ મૂકે પછી, અને એ રૂ જે છે એ આગ પકડી લે અને એમાંથી પછી અગ્નિ પ્રગટ કરવામાં આવતી. જો એક બહુ સુંદર વાત માનસમાં ગોસ્વામીજી લખી છે કે જ્યારે કોઈ લાકડાને બહુ ઘસવામાં આવે ને, એ ભલે અરણીનું ન હોય પણ એ લાકડાને જ્યારે તમે બહુ ઘસો તો લાકડામાંથી તે અગ્નિ પ્રગટ થઈ જાય, ગમે એવું લાકડું હોય. કારણ કે વાંસમાંથી જંગલમાં દાવાનળ લાગી જાય છે. વાંસના જે ઝુંડ હોય પવનમાં એકબીજા સાથે ઘસાય અને એ ઘસાવાથી જંગલમાં આગ લાગે છે. હવે ત્યાં કોઈ આગ લગાડવા જાય? આ જંગલમાં જે દાવાનળ લાગે ત્યાં કોઈ દિહાળી મૂકવા જાય? ને વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી આગ લાગે ને આખું જંગલ બળી જાય. અને એવું નથી કે ચંદન જે હોય એ ચંદન બહુ શીતળ હોય, પણ ચંદનના વૃક્ષો જ્યારે ઘસાય એકબીજા સાથે તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. એટલા માટે ગોસ્વામી જે લખ્યું છે એક ચોપાઈમાં બહુ સુંદર વાત કરી છે.
અતિશય રગડ કરે જો કોઈ,
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 અનલ પ્રકટ ચંદન તે હોય, પ્રગટ ચંદન તે હોય, અનલ પ્રગટ ચંદન તે હોય.
તો જેમ લાકડામાં અગ્નિ છે અને ઈ અગ્નિ એવું નથી ખાલી લાકડામાં વ્યાપ્ત છે, અગ્નિ આખા સંસારમાં વ્યાપ્ત છે. તમે કહેશો કેવી રીતે? હવે તમે માચિસનું ઉદાહરણ લ્યો. માચિસના એક ભાગમાં એક કઈક મસાલો લગાડેલો હોય, પટ્ટી હોય બે માચિસમાં, અને માચિસની જે તીલી દિવાસળી જે હોય એના એક બાજુના ભાગમાં કઈક મસાલો લગાડેલો હોય. હવે તમે એ માચિસમાંથી એક દિવાસળી કાઢો અને જે બાજુ ઓલો જે કાળો ભાગ હોય એને આંગળીમાં પકડો ને ઓલો જે ખાલી લાકડું હોય એને તમે જો ઓલા માચિસ સાથે ઘસો, આગ પ્રગટ થાય? નથી થતી. માની લો કોઈ કોઈ વ્યક્તિ માચિસને મારે, આગ પ્રગટ થઈ જાય? કારણ કે લાકડામાં અગ્નિ છે. માચિસને મારવા માંડે બાકસનો ભૂગો કરી નાખે એમ, પણ છતાં એમાંથી આગ પ્રગટ ન થાય. માનો કોઈ માચિસને ગાળ્યું આપે, હે ને, બહુ ગાળ્યું દે માચિસને, તોય એમાંથી આગ ન નીકળે. અને કોઈ માચિસનું ધ્યાન કરે, એ માચિસ હું તારું ધ્યાન કરું, તું આમાંથી પ્રગટ થા, અગ્નિ નહીં આવે. જેમ માચિસમાંથી આગને પ્રગટ કરવાની વિધિ ઈ છે કે માચિસનો જે કાળો ભાગ છે એને માચિસની મસાલાવાળી પટ્ટી ઉપર ઘસો અને એની એક સ્પીડ, હવે તમે આમ આરામથી અડાડો આમ દિવાસળીને, આગ પ્રગટ થાય? એને આમ જોરથી મારી, એની એક ગતિ એક સ્પીડ છે એની આગ પ્રગટ કરવાની. એમ આ સંસારમાં ભગવાનને પ્રગટ કરવાની એક વિધિ છે. અને એ વિધિ શું છે જાણો છો? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અને ઈ આમ ખાલી કથામાં ક્યારેક હાથ ઊંચા કરીને બોલી નાખો, ઘરે જઈને હાલતા હાલતા હરે કૃષ્ણ, કામ કરતા કરતા હરે કૃષ્ણ, ફાયદો થાય પણ આગ પ્રગટ નહીં થાય. અર્થાત તમે જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈ જશો, તમારા પાપ નષ્ટ થશે, પણ ભગવાન પ્રગટ નહીં થાય. કારણ કે અગ્નિ પ્રગટ કરવા માટે જેમ એક લાકડાને ઘસવાની સ્પીડની જરૂર છે, એમ કળિયુગમાં ભગવાનને પ્રગટ કરવા માટે કમસે કમ 16 માળાની સ્પીડ તો હોવી જોઈએ. 16 માળા જો રોજ ફરતી હોય તો સંભવ છે ભગવાન પ્રગટ થાય. વિધિ છે એમ તમે ગમે એ કોઈ આવીને કહી દે હું તો હરે કૃષ્ણ રોજ ગાઉં છું ભગવાન, એમ ન આવે. જો તમારે જલ્દી ભગવાનને લાવવા હોય ને તો હવારમાં 4 વાગે જાગવું પડે, પછી 4:30 અડધી કલાકમાં તૈયાર થઈને 4:30 માળા લઈને બેસી જાઉં. 4:30 જો જપ કરો ને તો ભગવાન જલ્દી આવે, એનું એક કારણ કહું તમને. માની લો કોઈ વ્યક્તિને બહુ ફોન આવતા હોય, રોજ ડેઈલી બહુ બિઝી રહેતો હોય, પછી એને તેમ દિવસે ફોન કરે તો બિઝી જ આવતો હોય નંબર, પણ ઓફિસ બંધ થાય 9 થી 9 નો ટાઈમ હોય, રાતે 9 વાગે ઓફિસ બંધ થાય પછી ફોન કરો તરત લાગે કે નહીં? એમ આખો, કારણ કે હવારે લોકો જાગવાના આળસુ હોય, જે કર્મી લોકો છે, હવે જાગવાના આળસુ હોય એટલે શું કરે એ કે આપણે બપોરે નંબર ડાયલ કરશું, બપોરે ફેરવશું માળા. જો ભગવાનનું નામ ગમે ત્યારે લઈએ, કાંઈ લેવાની ના નથી, પણ ઘણા વ્યક્તિઓ કે આપણે બપોરે માળા કરશું તો બપોરે ભગવાનની લાઈન છે ને બીઝી હોય, વ્યસ્ત, કારણ કે આખી દુનિયા મતતી હોય. કોકને પેકેટ નો વેચે તો એ ભગવાન આમાંથી કાઢી દે ને તો 2-3 નાળિયા રામને ઓલા પણ કેટલી માનતા કરી નાખે. કોક એમ કે અમારા મશીન નથી વેચાતા માલ, એ દીવાના આરતીને ચાલુ કરે તો દિવસે છે ને આ કર્મીઓની લાઈન બીઝી રહે છે, પણ હવારમાં 4:30 ખાલી ભક્તોનો જ ફોન ચાલુ હોય, અને એમાંય બહુ ઓછા, એટલે નંબર તરત લાગી જાય. એટલે સવારમાં જ્યારે લાઈન ફ્રી હોય ત્યારે ડાયલ કરી દો, ભગવાન પ્રગટ થાય. વિધિ છે ભગવાનને પ્રગટ કરવાની. એમ આપણે મનમાં કહી દેવી ને ગમે ત્યારે ભગવાન એમ ન આવે. સુખદેવ ગોસ્વામી કહે છે ગાયથી જે દૂધ મળે છે, હવે ગાયના દૂધમાં જ ઘી હોય, માખણ એમાં હોય, છાશ એમાં હોય, પણ તમે 7-8 વાટક્યા દૂધ પી જાઓ ટેસ્ટ આવે ઘીનો, માખણનો ટેસ્ટ આવે. એ દૂધમાં પેલા મેળવણ નાખવું પડે, એમાંથી દહીં બને, એ પાછી 12 કલાક રાહ જોવી પડે. એ હરખું મેળવણ નાખતા જો આવડે તો દહીં થાય, નકર દૂધ બગડી જાય પાછું. એ દહીં બને, દહીં માંથી છાશ બને, છાશ માંથી માખણ, અને એ માખણને જ્યારે તમે ગરમ કરો તો એમાંથી ઘી મળે. બાકી રોજ વાટક્યા ને વાટક્યા ભરે દૂધ પીધા કરો, કોઈ દી માખણ કે ઘી નો ટેસ્ટ આવે નહીં, કારણ કે છે એમાં જ, એમાંથી જ નીકળે છે. પણ પ્રગટ કરવાની એક વિધિ છે ને, એમ ભૂમિમાંથી અનાજ એક દાણો આપણે જમીનમાં નાખવી અને એના 1000 દાણા કરીને ભગવાન બહાર કાઢે, વિધિ છે ને. ખેતર ખેડવું પડે, પાણી પાવવું પડે, ખાતર નાખવું પડે, એની માવજત કરવી પડે, અને પછી એમાંથી તમને અનાજના રૂપમાં 1000 દાણા મળે છે. એક દાણામાંથી 1000 દાણા પ્રાપ્ત થાય. પણ માની લો કોઈ વ્યક્તિ પાવડો ને કોદાળી લઈને જાય ખેતરમાં અને મંડે ખેતર ખોદવા, કારણ અનાજ તો ભૂમિમાં જ છે ને, ખેતરને ખોદવા માંડે, આખું ખેતર ખોદી નાખે, અનાજ મળશે? છે ભૂમિમાં, પણ એ અનાજને ભૂમિમાંથી બહાર કાઢવા માટે એક વિધિ છે. પેલા જમીનને ખેડવી પડે, એમાં બીજ નાખવું પડે, એને પાણી આપવું પડે, ખાતર આપવું પડે, સૂર્યપ્રકાશ આપવો પડે, અને ત્યારે એમાંથી અનાજ મળે. હવે કોઈ કદાચ જેસીબી લઈને ખેતર માંડે ખોદવા અને હેઠે હશે, કાંઈક નીકળે અનાજ? નથી નીકળતો. કોઈ પણ વસ્તુને પ્રકટ કરવાની એક વિધિ છે, એમ ભગવાનને પ્રકટ કરવાની વિધિ છે. કે કળિયુગની અંદર કેવળ કોઈ વ્યક્તિ જો ભગવાનના નામને જપે તો એ વ્યક્તિ ભગવાનને પ્રકટ કરી શકે છે. પ્રેમથી ભગવાનના નામને બોલો, હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા. અને બ્રહ્માજી કહે છે આગળના શ્લોકમાં,
તમ ત્વામ વયમ નાથ સમુજ્જિહાનમ સરોજનાભાતિ ચિરેપ્સિતાર્થમ દ્રષ્ટ્વા ગતાનિ વૃતિ મધ્ય સર્વે ગજાદ વાર્તા ઇવ ગાંગંભ.
બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, તમે અમારી સામે પ્રકટ થયા છો, અમને બહુ સુખ થાય છે, બહુ આનંદ મળે છે. તો ભગવાન કે પહેલા દુઃખી હતા? બ્રહ્માજી કે હા, દુઃખી હતો હું પહેલા, પણ કહે છે પ્રભુ, તમારું દર્શન જ્યારથી થયું ત્યારથી જીવનમાં સુખ જ સુખનો અનુભવ થાય છે. એટલા માટે કહે છે તમ ત્વામ વયમ નાથ, હે નાથ. નાથ શબ્દ કહી રહ્યા, નાથનો અર્થ છે રક્ષક, તમે જ અમારું રક્ષણ કરવા વાળા છો. હવે બ્રહ્માજી ઉપર તો ક્યારેય કોઈ આક્રમણ કર્યું હોય એવું લગભગ કોઈ પ્રસંગ છે નહીં, કારણ કે જેટલા અસુરોને દુશ્મન હતી બધાને વિષ્ણુ હારે. શિવજી ને બ્રહ્માજી અરે બહુ આમ લડવા ઝઘડવાની બહુ માથાકૂટ ન કરે. તો કહે છે હે નાથ, એક બાળક માટે માતા પિતા જેમ નાથ છે, રક્ષક છે, એમ તમે અમારા માટે નાથ છો. એટલે તમારું એક નામ છે જગન્નાથ. જો જગન્નાથ શબ્દની વ્યુત્પત્તિ જો કરવામાં આવે વ્યાકરણથી, તો જગતામ જીવાનામ નાથ ઇતિ જગન્નાથ. જગતના, બ્રહ્માજી કહે છે મારા એકલાના નહીં, જગતામ નાથ, સંપૂર્ણ સંસારના જે નાથ છે, બધા જીવોનું જે પાલન કરે છે એવા જગતના નાથ છો. અને જો ભક્તો આ સ્તુતિ જે થઈ રહી છે પોતાના રક્ષણની પ્રાર્થના, એ આ સંસારનો કોઈ સામાન્ય જીવ નહીં, ઈશ્વર કક્ષાના બ્રહ્મા અને શિવજી પોતાના રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રભુ તમે અમારું રક્ષણ કરો. આ ઇન્દ્રની કે સામાન્ય લોકોની વાત નથી, સાક્ષાત બ્રહ્મા, સૃષ્ટિના પ્રથમ જીવ અને ભગવાન શિવ આ બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રભુ તમે અમારા નાથ છો, તમે અમારું રક્ષણ કરો. અને ત્યાર પછી બ્રહ્માજી પોતાના જન્મ સ્થાનને પ્રણામ કરે છે. ક્યાંથી નીકળ્યા છે બ્રહ્માજી? ભાઈ જ વિષ્ણુની નાભી કમળમાંથી. એટલે કહે છે હે સરોજનાભ, બ્રહ્માજી અને શિવજી જેવો પરમ જ્ઞાની છે, એટલા માટે એ લોકો જાણે છે કે સંસારમાં પ્રણામ જો કરવા હોય તો માત્ર કૃષ્ણને, વિષ્ણુને, નારાયણને કરવા જોઈએ. પણ આ વાત આ સંસારના કીડા મકોડા જેવા જે જીવ છે એની સમજમાં નથી આવતી. બ્રહ્માજી સમજી ગયા, શિવજી સમજી ગયા, કૃષ્ણને પ્રણામ કરાય, પણ સંસારના લોકો હજી બીજે બીજે મથે છે. જો આ પ્રસંગ સાબિત કરે છે, કારણ કે ભગવાનની નાભિ એ કમળ છે. અને આ શ્લોકનો જે મહત્વનો શબ્દ છે અતિચિર, અતિચિર એટલે ભગવાન તરત મળતા નથી. માનો અહીંથી કોઈ કથા સાંભળીને જાય, કાલે હવારે 4:30 જાગીને હરે કૃષ્ણ મંત્રની માળા જપે, 6:30 સુધી જપે, અને પછી કાલે સાંજે કથામાં આવીને કે પ્રભુજી તમે કીધું તું નંબર લાગશે, મેં હવારે માળા કરી પણ ભગવાન મને દેખાણા જ નહીં. અતિચિર બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ તમે તરત મળતા, રાહ જોવી પડે છે. સંસારના પ્રથમ જીવ બ્રહ્માજીને રાહ જોવી પડે છે. એટલા માટે જે વિષય લોકો હોય સંસારમાં, જેને વિષય ભોગ કરવો છે, એ લોકો ભગવાન નજીક જાતા નથી. શું કામ? કારણ કે ભગવાનનું જો ભજન કરવામાં રહેશું, જીવન પાર થઈ જાહે, બધા લોકો ગાડી બંગલામાં મોજ કરી લે ને આપણે રહી જાવ, એમ. કારણ કે ભગવાન તો આવવામાં વાર લગાડે છે ભાઈ, પણ ભક્તો જે છે એ રાહ જોવા તૈયાર છે. બહુ રાહ જોવે છે ભક્તો, વિચાર કરે ભલે આ જન્મમાં ભગવાન નહીં મળે, આવતા જન્મમાં, આવતા જન્મે નહીં મળે, કાંઈ નહીં, એના પછીના જન્મમાં 7-8 જન્મ રાહ જોવી પડે. તો ભક્તો અરે રાહ જોવાની વાત જવા દો, મહેતા નરસિંહ તો કહે છે આપો જન્મ જેટલા આપવો એટલા. કારણ જ્યાં સુધી તમારું નામ અમારી સાથે છે, તમે કદાચ સ્વર્ગમાં રાખો, નરકમાં કાંઈ ફેર નહીં પડે. એટલા માટે જેને ગાયું છે ને,
વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગ જન્મ જન્મ અવતાર રે
કે છે હરિના જન ભગવાનના જે ભક્તો છે એ મુક્તિની ધામમાં જવાની આવી બધી કામના નથી રાખતા ને એટલે જ ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ રહે તું કી ત્વયી હે પ્રભુ અનેક જન્મ આપો જેટલા જન્મ આપો એટલા આપો પણ બસ એક જ વસ્તુ સાથે આપજો તમારું નામ અમારાથી ન છૂટવું જોઈએ બાકી એમ બધાને પહોંચી વળશું જ્યાં મૂકવા હોય ત્યાં મૂકો આ પ્રાર્થના તો ભક્તો જે છે એ રાહ જોઈએ કે પણ જે અધીરા થઈ ગયા છે એ રાહ નથી જોઈ શકતા કારણ ભક્તો જે છે ને એનું ભગવાન સાથે તાદાત્મ્ય થઈ જાય ભગવાનને એ લોકો હાલતા ચાલતા બધી જગ્યાએ ભગવાનના દર્શન કરતા હોય હવે વિચાર કરો ને ધામમાં જવાની શું જરૂર છે જેને પોતાની અંદર બહાર સંસારના કણે કણમાં ભગવાનના દર્શન થાય છે એ વ્યક્તિ શું કામ ભગવાનના ધામમાં જવાની ઈચ્છા રાખે આ આપણે ગાયું બહુ જન્મ જન્મ અવતાર પણ આ પ્રાર્થના આપણે ભગવાનને કરાય નહીં કારણ કે આપણે તો એક જન્મમાંથી છૂટવી ની જ બહુ છે વાળી પાછા જન્મ જન્મ અવતાર માંગશું તો આપણે તો કઈક હલવાશું એટલે ભક્તોનું એ કર્તવ્ય છે કે ભક્તોએ ભગવાનની સાથે તાદાત્મ્ય સાધી લીધું હોય છે એટલે ભગવાન એને ગમે ને રાખે ભક્તો મૂંઝાતા નથી અને એટલે જ એ ભક્તોનું જે તાદાત્મ્ય છે એને સમજાવતા ગુજરાતના કવિઓએ લખ્યું છે ભગવાનની સાથે ભક્તોનો પ્રેમ સંબંધ કેવો હોય છે એને એક ભજનના રૂપમાં એક કવિ કહે છે
લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી
દઉં
લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આત્મ પ્યારો કરવ ઉપર કીર્તાર લખી દઉં જવ લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં
ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં
મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં
ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં
કંગન ઉપર કૃષ્ણ કૃપાળા ભુજા ઉપર ભગવંત લખી દઉં લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં દઉં લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં ઉપર કમલ નયન ને અંકાવલી પર અલખ લખી દઉં
ઉપર કમલ નયન ને અંકાવલી પર અલખ લખી દઉં
કુંડળ ઉપર કમલ નયન ને અંકાવલી પર અલખ લખી દઉં
કુંડળ ઉપર કમલ નયન ને અંકાવલી પર અલખ લખી દઉં
નાસિકા ઉપર નટવર નાગર નથડી પર શ્રીનાથ લખી દવ લાવ હથેળી શ્યામ લખી દવ હયે હરે હર નામ લખી દવ તેરી શામ લખી દવ હયે હરિ હર નામ લખી દવ અધર ઉપર અંતરયામી બિંદી માં બ્રજ ચંદ્ર લખી દઉં
ઉપર અંતરયામી
અધર ઉપર અંતરયામી બિંદી માં બ્રજ ચંદ્ર લખી દઉં
ઉપર અંતરયામી
પાપણ ઉપર પરમાનંદ ને કીકી માં હું કૃષ્ણ લખી દઉં લાવ તેરે શ્યામ લખી દઉં હયે હરી હર નામ લખી દઉં લાવ તેરે શ્યામ લખી દઉં હયે હરી હર નામ લખી દઉં ઉપર ચિત હરનારો પાલવ પર પ્રીતમ લખી દઉં
ઉપર હરનારો પાલવ પર પ્રીતમ લખી દઉં
ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ પર પ્રીતમ લખી દઉં
ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ પર પ્રીતમ લખી દઉં
શ્રાવણ મહિને ભીતર હું તો રોમે રોમે રસ રાજ લખી દઉં લાવ હથેળે શ્યામ લખી દઉં હયે હરિ હર નામ લખી દઉં લાવ હથેળે શ્યામ લખી દઉં હયે હરિ હર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કર ઉપર ગીર તાર લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કર ઉપર ગીર તાર લખી દઉં લાવ તેરે શ્યામ લખી દઉં હયે હરિ હર નામ લખી દઉં શ્યામ લખી દઉં હયે હરિ હર નામ લખી દઉં
ભક્તો જો કે આ કીર્તન તમે સાંભળ્યું છે શબ્દના અર્થ નહીં સમજી રહ્યા છો એટલે વિશેષ તમે આમાં સમજી શકો છો કે ભગવાન સાથે ભક્તનું તાદાત્મ્ય જે છે એ કેવું હોય છે અને એટલા માટે બ્રહ્માજી કહે છે હે નાથ બહુ લાંબા સમયથી તમારા દર્શનની અભિલાષા હતી બ્રહ્માજી તે જુઓ ઘણા ઘણા વર્ષોથી ભગવાનના દર્શન કરવા મથતા હતા ત્યારે કહે છે કે આજ અમારા જીવનનું ધ્યેય સિદ્ધ થયું છે અર્થાત પ્રત્યેક વ્યક્તિના જીવનનું ધ્યેય છે કે જીવનમાં ભગવાનના દર્શન કરવા અને આપણે ધ્યેય શું બનાવ્યું છે બંગલો કરવો ગાડી લેવી હે એક ભાવનગર કરશું એક સુરતમાં એક મુંબઈ આપણું ધ્યેય છે બ્રહ્માજી સમજાવે છે જીવનને આ ધ્યેય ને અને એટલા માટે કહે છે પ્રભુ ભગવાન માની લો પૂછે કે આ આ તમે બધી આ સ્તુતિ પહેલાય કરી હવે પાછા સ્તુતિ કરો છો તમે ઈ કયો તમારો પ્રોબ્લેમ શું છે એનો અર્થ એવો નથી કે ભગવાન સ્તુતિ કંટાળી ગયા હતા
હા, આપણામાં જ કદાચ કોક ને કંટાળો આવતો છે કે આ કથા ચાલુ થઈ ત્યારની સ્તુતિ જાયલા કરે છે. પણ સમજવાનું છે, ભગવાન કહી રહ્યા તમારો પ્રોબ્લેમ શું? કે બ્રહ્માજી કે પ્રોબ્લેમ કઈ નથી પ્રભુ,
સત્વમ વિધસ્વાખિલ લોકપાલા વયમ યદર્થાસ્તવ પાદમૂલમ સમાગતાસ્તે બહિરાંતરાત્મના કિંવાન્ય વિજ્ઞાપ્યમશેષ સાક્ષિણા.
બ્રહ્માજી કહે છે પ્રભુ તમારાથી કાંઈ અજાણ્યું નથી, તમે બધું જાણો છો અને તોય પાછા મને પૂછો છો તમારે શું તકલીફ છે. ભગવાન કે તો ચાર વેદ તો તમે જાણો છો, તો તમે આવડાને પ્રોબ્લેમ સોલ્વ કરો બ્રહ્માજીને કહે છે. ત્યારે બ્રહ્માજી કહે છે અહમ ગિરિત્ર ચયે સુરાદય. હે પ્રભુ, હું બ્રહ્માજી પહેલા પોતાની વાત મૂકે છે, અહમ હું ગિરિત્ર શિવજી જે પર્વત ઉપર રહે છે, ચયે અને આ જેટલા દેવતા અહીંયા ઉભા છે, દક્ષ આદય અર્થાત દક્ષ પ્રજાપતિ જેવા અનેક પ્રજાપતિઓ કહે છે કે અમે બધા નાના નાના અગ્નિના તણખલા છવી. ભગવાન કહે છે તમે બધા તણખલા છો, તો હું બ્રહ્માજી કે પ્રભુ તમે તો સાક્ષાત અગ્નિ છો. અને જેમ અગ્નિમાંથી એક તણખો ઉડીને બહાર પડે અને એ તણખો જેમ ઓલવાઈ જાય, એ તણખાની જેમ કોઈ વેલ્યુ નથી, એમ પ્રભુ અમારી વેલ્યુ આ સંસારમાં એટલે છે કારણ કે અમે તમારી સાથે જોડાયેલા છીએ. અમારી જે અમારું જે સન્માન છે એ તમારી સાથે જોડાવાના કારણે છે પ્રભુ, બાકી અમારી દુનિયામાં કઈ વેલ્યુ નથી. બ્રહ્માજી કહે છે અમારી કિંમત નથી. અને અહીંયા સોળ માળા રોજ હવારમાં કરતા હોય, રોજ મંગળ આરતી કરતા હોય, અહંકાર કેટલો હોય, પોતાની સાધનાનો અહંકાર હોય કે મારી જેવી કોઈ માળા નથી કરતો, અમારી જેમ જવો કોઈ મંગળ આરતી નથી કરતો, અમે જ રોજ કરી એકવી છીએ. આ ભક્તોને સમજવાનો વિષય છે કે ભક્તિમાંય તે સાધનામાંથી અહંકાર પ્રગટ થાય છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે લખ્યું છે એમની ટીકામાં, સાધનાનો અહંકારનો હોવો જોઈએ. બ્રહ્માજી એનું કીધું હું ચારેય વેદ જાણું છું, મને બધી ખબર છે, તમે આગળ શું કરાવવાના છો. હાલાકી બ્રહ્માજી વિધાતા છે, બધું જાણતા હતા આગળ શું થવાનું છે, છતાં ભગવાનને કહે છે પ્રભુ અમે તો અગ્નિમાંથી નીકળેલા સ્ફુલ્લિંગ જેવા છીએ. કોણ કોણ? તો કે હું આ શિવજી મારી સાથે જે ઉભા છે, આ 33 કરોડ દેવી દેવતા અને સંસારની અંદર જેટલા પ્રજાપતિઓ છે, આ પ્રત્યેક અમે અગ્નિના નાના નાના કણ છીએ, પણ અમારી અંદર પ્રકાશ ત્યાં સુધી છે જ્યાં સુધી અમારો સંપર્ક તમારી સાથે છે. એટલા માટે તમે અમને અમારા કલ્યાણનો ઉપાય બતાવો. કહે છે દેવ દ્વિજ શમ મંત્ર વિધસ્ત્વ. હે પ્રભુ તમે અમને કઈક ઉપાય બતાવો. જો બધું ભગવાન કરે છે આ સંસારમાં વાસ્તવમાં, છતાં બ્રહ્માજી એમ ન કીધું કે તમે દેવતાઓને સ્વર્ગ પાછો આપી દો કારણ કે તમે ભગવાન છો, બધું કરી શકો. બ્રહ્માજી કહે છે અમને ઉપાય બતાવો, કામ અમે કરશું, રિઝલ્ટ તમારે આપવાનું છે. અને આ સંસારમાં કઈક એવું જ છે ભક્તો, આપણે સોળ માળા કરવાની છે, રિઝલ્ટ ભગવાનને આવવું કે ન આવવું એ એના હાથમાં છે. આપણે એમ વિચાર કરીએ કે નહીં હું માળા કરું એટલે ભગવાન આવવા જોઈએ, જરૂરી નથી. કારણ અને જો ભગવાન પાસે માગવું જોઈએ, માનો તમારે પૈસા જોતા છે, ભગવાન પાસે જ માગવા જોઈએ, તમારે કાંઈ પણ જોતું હોય બધું ભગવાન પાસે જ માગવું જોઈએ. આ સંસારમાં ઘણા મૂર્ખ્યાઓ એમ કે છે ભગવાન પાસે કોઈ દી કઈ મગાય નહીં, તો કોણ પાસે માગશો? હે, તો કે એમ અમારા બાપા પાસે માગશું, પણ તમારા બાપાએ મરવાના છે એક દિવસ. હે, આ સંસારમાં જેણે બધું આપ્યું છે એ ભગવાન છે, અને એની પાસે માગવાની ના પડે. ને સંસારના નાના મોટા ભિખારી પાસે હાથ ફેલાવતા હોય, એટલે તું મને થોડુંક દે ને, એટલે કે તું થોડુંક મારું આમ કરી દે. કોઈ કાંઈ નથી કરી શકવાનું. દેવતાઓનો પ્રોબ્લેમ જો દેવતાઓ સોલ્વ ન કરી શકતા હોય તો આ સંસારમાં નાના મોટા આપણી જેવા જીવ, મારો તમારો પ્રોબ્લેમ શું સોલ્વ કરવાના છે? એટલા માટે બધું ભગવાન કરે છે, પણ બધો ભાર ભગવાન ઉપર ન નાખી દેવાય. ઘણા લોકો શું કે આપણે કહેવી ને તમે માળા કરો ને, અરે આ સંસારમાં ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, ઈ જયારે કરાવશે ત્યારે કરશું, તે તમારે ઘરે આવીને માળા અપાવે લે ભાઈ તું જ ભાઈ. શરૂઆત તો આપણે કરવી રહી ને, પ્રયાસ આપણે કરવો પડશે. હા કરે છે બધું ભગવાન, પણ પ્રયાસ આપણે કરવો પડશે. કારણ ભગવાન પોતાના ભક્તોને આળસુ થતા જોઈ શકતા નથી. પોતાના ભક્તોને ભગવાન ક્યારેય આળસુ બને એવું ઈચ્છા જ નથી થતી કે મારો ભગત આળસુ થઈ જાય. અને એટલે જ તો પેલા વાંદરાઓ પાસે પુલ બનાવરાવ્યો ભારતથી લંકા, હે નગર ભગવાન રામ પુલ નો જ બનાવી શકતા. એક બાણ મારે સમુદ્રને સૂકવી નાખવાની જો ક્ષમતા રાખતા હોય એ ભગવાન સમુદ્ર ઉપર પુલ ન બાંધી શકે. પ્રત્યેક જીવોના વાયુ સ્વરૂપ આત્માને નવ દ્વારવાળા છિદ્રમાં જો રાખી શકતા હોય એ ભગવાન સમુદ્ર ઉપર પુલ ન બાંધી શકે. છતાં હું કામ આ બધાને સેવામાં લગાડ્યા? ભગવાન ચાહે છે કે મારો ભક્ત હંમેશા સેવામાં લાગેલો રહે. અને ભક્તો કહે છે સેવા આપો બસ, સેવામાં આનંદ, મુક્તિ નથી જોતી. એને ભક્તો ક્યારેય મુક્તિ નથી માંગતા, મુક્તિ નથી જોતી, એ રહેવા દો, સેવા આપો તમારી. અને ભક્તો સેવાની પાછળ લાલાયિત રહે છે. એટલા માટે સોળ માળા આપણે જ કરવી પડશે, એ ભગવાન ઉપર છોડવાની જરૂર નથી કે ભગવાન જે દી કરાવે તે દી કરશું. કારણ કે ભગવાન ક્યારેય કોઈને માળા કરાવતા નથી. આ કામ સાધુઓનું અને ભક્તોનું છે. ગયા વર્ષે આ સ્થાન ઉપર મેં ઉદાહરણ આપ્યું હતું, એક આવો જ ભક્ત, એને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ, ભગવાન જ બધું કરે છે, એટલે હાવ નવરો બેઠો રહે છાનો માનો. એક દિવસ ગામમાં પૂર આવ્યું અને ગામ મંડું ડૂબવા, તો બાજુમાં એક ટેકરો હતો ને આ બધા ચડી ગયા. બધાએ કીધું અરે બાબાજી તમે અહીંયા વહી આવો, અરે પાણીમાં તણાઈ જાઓ, ડૂબી જવાના છો. બાબાજીએ કીધું નહીં, મને કૃષ્ણ ઉપર વિશ્વાસ છે, ભગવાન બચાવશે. કમર સુધી પાણી આવ્યું તો ગામ વાળાએ કીધું હવે બાબાજી વહી આવો, હવે ભગવાનની રાહ જોજો, નહીં કૃષ્ણ બચાવશે. ગળા સુધી પાણી આવ્યું ત્યાં એક હોડી આવી, હોડી વાળાએ કીધું બાબાજી જલ્દી આવી જાઓ, નહીતર હવે તો તમારે ડૂબવાનું જ છે. બાબાજી હોડીમાં ન બેઠા, મને ભગવાન બચાવશે, અને બાબાજી વહી ગયા. હવે ભજન કર્યું હતું એટલે ભગવાનના દરબારમાં ગયા. હવે ન્યાય જે વ્યવસ્થા હોય ન્યાયની, એ અમરાજીએ પૂછ્યું કે આ તમે આમ નામ મરી ગયા તો ઓલી હોડી આવી હતી, ગામવાળાએ તમને કીધું, તમે કેમ એમાં બેઠા નહીં? ઈ કે મારો આ જ પ્રશ્ન છે, ઈ કે મેં આટલું ભજન કર્યું, છેલ્લે સુધી વિશ્વાસ રાખ્યો, હું મરી ગયો ત્યાં સુધી વિશ્વાસ રાખ્યો ભગવાનમાં, અને તોય ભગવાને મને બચાવ્યો નહીં. અને તરત ભગવાને પ્રગટ થઈને એક લાફો મૂક્યો, આ હોડી તાર બાપાએ મોકલી હતી, ઈ મેં જ મોકલી હતી. એમ જરૂરી નથી ભગવાન સામે આવીને તે બધું કે ભાઈ તું માળા લે, ભાગવત વાંચ, ગીતા વાંચ, એ સામે આવીને કે જરૂરી નથી. ભગવાન અપ્રત્યક્ષ રૂપમાં એમના ભક્તોના માધ્યમ દ્વારા આ સંસારમાં ભક્તિનો પ્રચાર કરે છે. એટલા માટે તે રામચરિત માનસમાં કીધું છે, અબ મોહી બા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનમાં વિશ્વાસ હોય ત્યારે સાધુ મળે, અને સાધુ મળ્યા પછી જો એના ચરણોની સેવા કરી અને ભક્તિ ન લઈ શકો તો પછી થઈ ગયા ફેર. કારણ કે ભક્તિ આપવી આ ડિપાર્ટમેન્ટ ભગવાનનો નથી, આ સિદ્ધાંત મગજમાં બેસાડજો. ભક્તિ કોઈ દિવસ ભગવાન આપતા નથી, ભક્તિ આપવાનો ડિપાર્ટમેન્ટ ભગવાને એના ભક્તને આપ્યો છે. કોઈ ભક્તના શરણમાં જાય એ ભક્ત બને અને પછી એને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે પ્રત્યેક લોકોએ આ ધ્યાન રાખવું જોઈએ કે સોળ માળા આપણે પોતાને કરવી પડશે, એ બીજું કોઈ આપણને કરાવવાનું નથી. અને કોઈની વાટે રહેવાની જરૂર નથી, કારણ કે જો વાટે રહેશો તોય હલવાના છે. અને એક વસ્તુ મારે આજે તમને એ બતાવવી છે, હું ઘણા સમયથી ભક્તો મને એક વસ્તુ કહે છે, એક પિક્ચર આવ્યું છે ઓ માય ગોડ, એમ હસવાની જરૂર નથી, મને ખબર છે તમારા મનમાં શું છે. એ પિક્ચર જોઈ અને દુનિયાના ઘણા લોકોના મગજ ફરી ગયા, ભગવાન છે જ નહીં. જેટલા જેટલાના મગજ ફર્યા છે એ બધા અવ્વલ નંબરના મૂર્ખાઓ. પહેલા જેને જેણે એ પિક્ચર જોઈને એવું નક્કી કર્યું દુનિયામાં ભગવાન નથી, એ બધા ટીવીમાં જોતા હોય તો પોતાની ડાયરીમાં નોટ કરી લે કે દુનિયાના પહેલા નંબરના મૂર્ખાઓમાં એનો સમાવેશ થાય છે. એનો જે કલાકાર છે જેણે દલીલો રજૂ કરી છે કે ભગવાન મંદિરોમાં નથી, મૂર્તિઓમાં નથી, આમાં નથી, ભાગવત સ્પષ્ટ બોલે છે, મંદિરમાં ભગવાન છે, યત્ર તત્ર સર્વત્ર ભગવાન છે. હૃદયમાં જો પ્રેમ હોય ને તો પ્રકટ થાય, અને પ્રેમ જો ન હોય તો પ્રકટ ન થાય. ભગવાનના વિષયમાં સચોટ માહિતી ગીતા અને ભાગવત આ વૈદિક સાહિત્ય પૂરું પાડે. અને જે વ્યક્તિ બહુ ટીવીમાં ફિલ્મો જોઈને જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એને અમથી બુદ્ધિ ન હોય, એ મૂર્ખના સરદારો ગણવામાં આવે છે. ટીવી જ્ઞાન એક પિક્ચર જ્ઞાન આપે છે. અરે, પિક્ચર બનાવવા વાળાના જીવનના ચરિત્રના કોઈ ઠેકાણા નથી. વ્યભિચાર જે લોકોના જીવનમાં પૂરેપૂરો ઠાઈ ઠાઈને ભરેલો છે, અને એમાં જેને ભગવાનનું રૂપ બતાવવામાં આવ્યો છે, એ હીરો જે રાત દિવસ અલગ અલગ સ્ત્રીઓની સંગતિ કરતો રહે છે, અને એવા લોકોને જોઈ અને આ સમાજ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. જ્ઞાન લેવું હોય તો આવી ભાગવત સપ્તાહ અને પ્રભુપાદજી જેવા એક સાચા પરંપરાગત આચાર્યના માધ્યમથી જે જ્ઞાન આવે છે એને સ્વીકાર કરવું જોઈએ. ટીવીમાંથી જ્ઞાન લેવાય અને એ તે ફિલ્મોમાંથી, એ પિક્ચર બનાવવા વાળાને ખબર નથી ભગવદ્ ગીતા અને ભાગવત શું છે. જે ભગવાનના સ્વરૂપની વ્યાખ્યા ચાર દિવસથી તમે સાંભળો છો, શું એ વ્યાખ્યા એ ફિલ્મો વાળા બતાવી શકે છે? ભગવાનના બે રૂપ છે, સર્વગ્રહ અનુકારક અને ભક્ત અનુગ્રહ કારક, શું આની વ્યાખ્યા એ ઓમાય ગોળ વાળા આપી શકે છે? અને આખી દુનિયાની પાછળ પડી છે, બસ ઓમાય ગોળમાં બતાવ્યું ભગવાનમાં આમ છે તેમ છે, મંદિરોમાં થાય તે થાય. મંદિરો બધા સર્વે સર્વા પોતાની યોગ્ય રીતે ચાલી રહ્યા છે, આપણે મંદિરને અનુકૂળ નથી, પ્રોબ્લેમ અહીંયા ઉભો છે. કેમ અનુકૂળ નથી? કરોડ રૂપિયાનો બંગલો આપણો પોતાનો બનાવીને બેઠા છે, અને સલાહ આપતા હોય મંદિરમાં પથ્થરનો ખડકવા જોઈએ એની બદલે ટોયલેટ ને બાથરૂમ બનાવવા જોઈએ. તમારે જરૂર બે બેડરૂમની છે, છ છ બેડરૂમના મોટા મોટા મકાનોમાં રહ્યો છો, તો બાકીના બેડરૂમને બાદ કરીને બનાવો ટોયલેટ ને બાથરૂમ, જો તમને સમાજની એટલી ચિંતા હોય તો. પ્રભુપાદજી જેવા સંતો ચિંતા કરે છે આ સમાજની, એટલા માટે ઇસ્કોનના કેન્દ્રોની સ્થાપના કરી છે પ્રત્યેક શહેરોમાં. અને સુરત જેવા શહેરમાં તે ઇસ્કોનનું એક કેન્દ્ર આવ્યું, અને એનું પરિણામ તમે જોઈ રહ્યા છો, આજનો આ હરે કૃષ્ણ ભક્તોનો સમાજ કે જેની કથાઓમાં જેના કીર્તનથી આખો દેશ નહીં આખી દુનિયા પ્રભાવિત થઈ રહી છે. જ્ઞાન આને કહેવાય, ફિલ્મોમાંથી નથી આવતું. અને મંદિરોના વિષયમાં બોલવાનો સમાજમાં કોઈને અધિકાર નથી, કારણ કે પાપ પૂર્ણ જીવન આપણે જીવવું છે અને હાથ મંદિર બાજુ ઉઠાવો છો. મંદિરો સાચા જીવન જીવવાની શિક્ષા આપે છે, એવું જીવન આપણે નથી જીવતા, એટલે આજના મંદિરો બદનામ થાય છે. આ મંદિર કોણ ચલાવે છે? મારી તમારી જેવા ભક્તો એ મંદિરોમાં જઈ મંદિરોને ચલાવે છે, અને આપણું કરેલું એક ખોટું કાર્ય આંગળી સીધી સંસ્થાની સામે ઉઠે છે. અને આપણે કહેવી છીએ ઓલો સંપ્રદાય ખરાબ, ઓલો સંપ્રદાય, કોઈ ખરાબ નથી, ખરાબ આપણે પોતે છીએ. કારણ એ સંપ્રદાયને કોણ બગાડે છે? મારી તમારી જેવા લોકો બગાડે છે આ સંપ્રદાયોને. અને આપણે જ બેઠા બેઠા વાત કરતા હોય, મંદિરે ન જવું જોઈએ, મંદિરમાં આમ છે મંદિરમાં તેમ છે, તમારાથી તમારું ઘરે નથી ચાલતું. ધન્યવાદ છે એ લોકોને જે મંદિરો ચલાવી અને સમાજને કંઈક સારી શિક્ષાઓ આપે છે. વિરોધ કર્યો ક્યારેક કોઈ કે સુરતમાં આટલી બધી નવી સિનેમા ખુલી રહી છે? કોઈએ વિરોધ કર્યો? ટોકીઝનો બનાવવી જોઈએ એટલે મંદિરો બને, ન્યા વિરોધ ઉભો થાય તરત. પથ્થરોમાં પૈસા ન નાખવા જોઈએ તો આ સિનેમાઓ જે બની રહી છે શું એની જરૂર છે સમાજને? ન્યા કોઈ વિરોધ નથી. જ્યાં જીવનને બગાડવાનું શિક્ષણ મળે છે એમાં કોઈ વિરોધ નથી. અને જ્યાંથી આધ્યાત્મિક જ્ઞાન પ્રવાહિત થાય છે, સંપ્રદાયથી મળેલું જ્ઞાન જ્યાં આપવામાં આવે છે, ન્યા તરત આપણો વિરોધ ઉભો થઈ જાય છે. અને એ વિરોધ કેવો? ટીવીમાં એક પિક્ચરને જોઈને વિરોધ. અને આ વાત સામાન્ય લોકો માટે તો ઠીક છે, હું અમારા હરે કૃષ્ણ સમાજના જે ભક્તો છે એમાંય અમે થોડા મૂર્ખ્યા એવા છે જેણે આ પિક્ચર પાછું જોયું. શું જરૂર છે આને જોવાની? અરે, આવા હજારો ફિલ્મ આવી જાય, અધ્યાત્મના પાયાની કાંકરી નથી ખરવાની, લખવાય તો લખી લેજો. કારણ શિલ પ્રભુપાદજીએ આ વાતનો જવાબ આપેલો જ્યારે દમ મારો દમ દેવાનંદનું પિક્ચર આવ્યું હતું, અને ભક્તોએ ફરિયાદ કરી, પ્રભુપાદજી આ લોકોએ પોતાના ગીતમાં મહામંત્રને જોડી દીધો છે. પ્રભુપાદજી કે કાંઈ વાંધો નહીં, લડાઈ કરવાની જરૂર નથી, દમ મારો દમ એક દિવસ ભૂલાઈ જશે અને કેવલ હરે કૃષ્ણ હરે રામ આજ સંસાર ગાતું રહેશે. અને આવું એક ઓ માય ગોડ નહીં, આવા હજાર પિક્ચર કદાચ આધ્યાત્મના વિરોધમાં બનાવી નાખો. એક શુદ્ધ ભક્તની લખેલી વાણી છે, 10,000 વર્ષ સુધી આ ભક્તિના પાયાને આ સંસારમાં હલાવે એવો કોઈ પેદા થવાનો જ નથી. આવતા 10,000 વર્ષની આ પ્રભુપાદજીની ભવિષ્યવાણી છે. એટલા માટે આવા ચિલ્લર ફિલ્મોથી ઇસ્કોન તો નથી ડરતું. હા, આ વાત હું એટલે કહી રહ્યો છું કારણ કે ટીવીના માધ્યમથી જે આજે હજારો લોકો આ સંદેશને સાંભળી રહ્યા છે. બાકી ઓ માય ગોડ વાળા રે અમારે કાંઈ લેવા દેવા નથી, હે ને? એ કદાચ આવા હજી હો પિક્ચર બનાવી નાખે, કોઈ લેવા દેવા નથી અમારે. કારણ ભક્તિનું તત્વ શાસ્ત્રથી નિર્માણ થાય, કોઈ ફિલ્મોથી નહીં. અને ફિલ્મથી જે લોકો જ્ઞાન લે છે એ તો નિશ્ચિત રૂપે મૂર્ખ્યાવ છે. ટીવીમાંથી જે લોકો જ્ઞાન લઈ રહ્યા છે એ નિશ્ચિત રૂપે મૂર્ખ છે જ, સત્ય જાણતા નથી. બસ વાતો જ કરવાની ફિલ્મોના માધ્યમથી બસ આવી ગયું. એ કોઈ પિક્ચર વાળો કલાકાર કહી દે ભગવાન નથી, શું ભૈયા જાય ભગવાન? આ મૂર્ખતામાં ક્યારેય ન ફસાવું જોઈએ. અને આમાં એ જ વ્યક્તિ ફસાય જે શાસ્ત્રને જાણતો નથી અને જે ભાવુક હોય છે. કારણ કોઈ દી કથામાં બેહીને સાંભળ્યું હોય ભગવાનના સ્વરૂપ ભગવાનના તત્વ વિશે તો ખબર પડે ભગવાન કોને કહેવાય. અને ખાસ કરીને ગુજરાતની અંદર ભાવુકતા બહુ ભરી છે પણ જ્ઞાનની કમી છે. એટલા માટે ગમે એ વ્યક્તિ આવે અને લોકોને છેતરે છે, લોકો છેતરાય છે. એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી પ્રભુપાદજી જેવા આચાર્યો પોતાના ગળા ફાડી ફાડીને કહે છે કળિયુગમાં ભટકવાનું બંધ કરો, ભગવાનનું નામ એ જ કેવળ આશ્રય છે. એટલા માટે ભગવાનના નામની શરણ લ્યો. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
અને આવી જાઓ પાછા આપણી કથામાં. શ્રી શુક ઉવાચ, સુખદેવ ગોસ્વામી બોલે છે કે બ્રહ્માજીના નેતૃત્વ હેઠળ બ્રહ્માજીના ગાઈડન્સમાં જે સ્તુતિ બ્રહ્માજીએ ભગવાનને પ્રસ્તુત કરી એ સ્તુતિ સાંભળી અને બ્રહ્માજીએ જાણી લીધું કે આ લોકોના હૃદયનો ભાવ શું છે. ભગવાને જાણ્યું કે આ લોકોને ઉપાય જોતો છે, બધું મારી ઉપર છોડવાનું નથી. આ લોકોએ ઉપાય માંગ્યો છે એટલા માટે ભગવાને કંઈક બોલવાની ઈચ્છા કરી. હવે જો ભગવાન પ્રવચન કરી રહ્યા છે એટલે આને ધ્યાનથી સાંભળો. ભગવાને પ્રવચન, ભગવાન બધાને ખબર પડી, એમાં ખાસ શિવજી અને બ્રહ્માજીને ખબર પડી કે ભગવાન હવે કંઈક બોલવા જઈ રહ્યા છે. અત્યાર સુધી દેવતાઓએ બ્રહ્માજીએ શિવજીએ ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા અને હવે હવે ભગવાનની વાણીના દર્શન કરવા જઈ રહ્યા છે. ભગવાન કેવું બોલે છે? તો બધા દેવતાઓએ હાથ જોડ્યા અને પોતાની ઇન્દ્રિયો જે છે આમ તેમ જે ભટકતી હતી બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી. કારણ કે ન્યા મારી જેવા કોઈ કળિયુગના વક્તા નહોતા, સાક્ષાત ભગવાન પ્રવચન કરી રહ્યા છે. એટલા માટે દેવતાઓએ મનમાં જે હતું એ બધું કાઢી બધી ઇન્દ્રિયોને સંયમિત કરી અને હાથ જોડી ભગવાન કંઈક બોલી રહ્યા છે એને સાંભળવા માટે બધા તૈયાર થઈ ગયા. અને કેવી હતી ભગવાનની વાણી? તો કહે છે જગાદ જીમુત ગભીરયા ગીરા, આકાશની અંદર જે મેઘ ગર્જના કરે એવી ગંભીર અને ધીર વાણી હતી ભગવાનની. મેઘની ગર્જનાની ઉપમા એટલા માટે આપે છે કારણ કે જ્યારે આકાશમાં મેઘ ગર્જના કરે ને ત્યારે એને કાંઈ સ્પીકરની જરૂર ન પડે, એને સાઉન્ડ સિસ્ટમની જરૂર ન પડે. એક ગર્જના થાય આકાશમાં આખી પૃથ્વી ઉપર બધા લોકો સાંભળે છે. એમ ભગવાન બોલી રહ્યા છે પણ બધા લોકોને એક સમાન સંભળાઈ રહ્યું છે. એવું નહીં કે જે લોકો આગળ બેઠા હતા એને એને હારો અવાજ આવતો હતો અને પાછળ બેઠા હતા એને અવાજ નહોતો આવતો, નહીં. પહેલા ઉભેલા દેવતાને જેટલું સંભળાય એટલું જ જે લાસ્ટમાં ઉભા હતા એ દેવતા સાંભળતા, બધાને એક સમાન શ્રવણ. અને ભગવાને બોલવાનું શરૂ કર્યું. કહે છે સાંભળો, તમારી પ્રાર્થના મેં સાંભળી, તમારી સ્તુતિ મેં સાંભળી, પણ હું તમને ઉપાય બતાવું છું. જો તમારે પાછી તમારી સ્થિતિ મેળવવી હોય, પહેલા તમે જેવા હતા એવા સ્વર્ગના રાજા બનવું હોય તો સમુદ્ર ઉન્મથન આદિ ભી, અર્થાત તમારે સમુદ્ર મંથન કરવું પડશે. અને એકલું સમુદ્ર મંથન નહીં, એની સાથે સાથે આદિ ભી અર્થાત બીજું કંઈક કરવાનું છે. દેવતાઓએ જોયું કે ભગવાન કંઈક આદેશ આપી રહ્યા છે ત્યારે કહે છે સુર ઈશ્વર સુર તસ્મિન કાર્ય. હે દેવતાઓના સ્વામી, એ જે ભગવાન હતા દેવતાઓના સ્વામી, એ દેવતાઓને ઈ કામમાં એકલા સમર્થ હોવા છતાં કહે છે તમે સમુદ્ર મંથન કરો. મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાન સર્વ સમર્થ હોવા છતાં દેવતાઓને શું કામ કહે છે સમુદ્ર મંથન? અને આ સમુદ્ર મંથન સાંભળવું જેટલું સહેલું છે ને, એ તમે વિચાર કરો, એ ઓલી માટલીમાં છાશ નથી વલોવાની, સમુદ્રને મથવાનો છે. અને કયો? આ હિંદ મહાસાગર, એટલાન્ટિક, પેસેફિક એવડો એ નહીં, ક્ષીર સમુદ્ર જે આ પૃથ્વીની બહાર છે. આ આ સમુદ્ર મંથન એટલે ઘણાને એમ થાય કે આ કયા સાગરમાં થયું છે? હિંદ મહાસાગરમાં મંથન થયું છે, એટલાન્ટિકમાં થયું છે, પેસેફિકમાં? ક્ષીર સમુદ્ર જે આ પૃથ્વીથી બહાર છે, એ ક્ષીર સમુદ્રને મથવાનો છે. તો મનમાં એક પ્રશ્ન થાય કે સર્વ સમર્થ ભગવાને આવું કેમ કીધું? કતો કહે છે વિહરતું કામ, ભગવાનને ક્રીડા કરવાની ઈચ્છા થઈ, વિહાર લીલા કરવાની ઈચ્છા થઈ. કારણ કે આમાં વૈકુંઠમાં જ ભગવાનને કઈ કરવાનું હતું નથી, એ શાંતિથી બેહવાનું, બધા આયુધો છે એ સેવા કરતા હોય, ભક્તો સેવા કરે, કાંઈ કામ નથી ભગવાનને વૈકુંઠમાં. તો ઘણા લોકો વિચારે ભગવાન તો હાવ નવરા લાગે, એને કામ છે બેઠા બેઠા એના ભક્તોનું ધ્યાન રાખતા હોય, કે આ સંસારના ધનના અહંકારી લોકો એના ભક્તોને હેરાન તો નથી કરતા ને, એ ધ્યાન રાખે છે ભગવાન બેઠા બેઠા. એમ ઈ કઈ આમ બેકાર નથી બેઠા ને. તો ભગવાનને કઈ કરવા, તો ઘણા મનમાં તો ભગવાનને વૈકુંઠમાં કંટાળો આવતો છે. હવે જે સાક્ષાત સચિદાનંદ સ્વરૂપ છે એને કંટાળો શું હોય? ભગવાનને કોઈ કંટાળો નથી આવતો, એકલા નથી, પણ આચાર્યો કહી રહ્યા છે વિહાર. ભગવાન વિહાર કરવાની ઈચ્છા, લીલા કરવાની ઈચ્છા કરે છે પોતાની સ્વચ્છંદ ઈચ્છાથી. ભગવાનમાં કોઈ આનંદની કમી નથી, પણ ભગવાનને એવું થાય છે કે હાલો ને ક્યારેક વૈકુંઠની બારે તે આટો નીકળીને કઈક લીલા કરવી. અને ભગવાન એટલા વિશાળ, એની ઈચ્છા એટલી વિશાળ હોય છે. ભગવાને વિચાર કર્યો કે રોજ મારા માથા ઉપર મુકુટ હું ધારણ કરું છું, એક દી પર્વતને ઉપાડી જવું કેવું લાગે છે. ભગવાનને બેઠા બેઠા આવા વિચાર આવે, આપણને એમ થાય ભગવાન ખરા છે, મુકુટ ધારણ કરે છે, હવે માથે પર્વત ઉપાડવાની ઈચ્છા કરી. જો ભાઈ, જે મોટા હોય ને એની ઈચ્છા એ મોટી હોય, સમજે? તો ભગવાને વિચાર કર્યો મુકુટ રોજ. આમય વૃંદાવનમાં કૃષ્ણ જયારે ગોચારણ કરવા જાય તો યશોદાજી સોનાના ઘરેણા પહેરાવતા, મુકુટ પહેરાવતા. તો એના મિત્રો શું કરે, જેવા જંગલમાં જાય એટલે કૃષ્ણને કે કૃષ્ણ આ જે શ્રીંગાર તમારો છે ને એ ઠીક નથી. કૃષ્ણ કે બરાબર છે, મને બહુ ભાર લાગે છે. હકીકત ભગવાનને તે, ભગવાન એટલા કોમળ છે, એટલું કોમળ શરીર છે કે એ મુકુટનો ભાર તે વાસ્તવમાં ભગવાન સહન કરી શકતા નથી. આ પ્રેમ રાજ્યની વાત છે, એટલે સર્કિટ સંભાળી રાખજો મગજની આપડા. ભગવાન મુકુટના ભારને સહન નથી કરી શકતા. તો એના મિત્રો શું કરતા, એ મુકુટને ઉતારી લે અને માથે ફેટો બાંધે, પછી એમાં કરેણના, ગુલાબના આ બધા ફૂલ નાખે અને ગાયના છાણથી ભગવાનનો શ્રીંગાર કરે, મેકઅપ, હે, ટપકી પાડે, આકૃતિઓ બનાવે, નવા નવા ચિતરડા કરે મોઢા ઉપર. ગોપ બાળકોના માં મજા આવતી એને ભગવાનનો શ્રીંગાર કરવામાં. અને બધું સોનાના ઘરેણા ઉતારી પોટલીમાં બંધ કરે અને ફૂલની જે માળાઓ હોય એ ગળામાં પહેરાવે, પછી એ જ ફૂલની માળાના હાથમાં કંકણ, એ જ ફૂલની માળાઓ શરીર અને આખું શરીર ફૂલથી સજાવી દે. કૃષ્ણને એમાં બહુ આનંદ આવતો. અને ગુરુ મહારાજ કહે છે કે અમારા ઇસ્કોનમાં તે ભગવાનને શ્રીંગાર બહુ કરવામાં આવે છે, ભરી દે ભગવાનને. મુકુટ જોઈને તો આપણને એમ થાય ભગવાન કરતા મુકુટ મોટો છે, પણ ભક્તો તો એના ભાવ અનુસાર શ્રીંગાર કરે છે. તો આવી રીતે જો ભગવાન નાજુક છે એની તમને પરાકાષ્ઠા બતાવું. ભગવાન એટલા નાજુક છે, એટલા નાજુક છે કે પોતાની સુંદરતાના ભારથી એ ત્રણ જગ્યાએથી વાંકા વળી ગયા છે, એટલે જ એનું નામ પડ્યું છે બાંકે બિહારી. મુકુટના ભારથી ગળું નમી ગયું છે, ઘરેણાઓના ભારથી કમર નમી ગઈ છે, હે, અને પગ તો પછી આ બે ભાર માથે આવ્યો એટલે પગ ઓટોમેટિક વાંકા થઈ ગયા. અને એટલે જ વૃંદાવનમાં એનું એક સ્વરૂપ પૂજાય છે બાંકે બિહારી. હે, ભક્તો આજે બહુ ઉત્સાહથી એ ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે. તો ભગવાનને એક વિચાર એવો આવેલો કે બધા લોકો મને પરમ પુરુષ તમે મહાપુરુષ છો, પરમ પુરુષ છે, તમારાથી ઉપર કોઈ નથી. બધા મને પુરુષ કહે છે, તો મારે એ જાણવું છે કે સ્ત્રી બનવામાં કેવો આનંદ છે. સુખદેવ ગોસ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાને મોહિની અવતાર એટલા માટે લીધો કે સ્ત્રી બનીને જોવી જ ખરા, એમાં શું અદા છે સ્ત્રીઓની. તો ભગવાન આવા બધા વિચાર કરતા હતા અને વિહાર કરવાની ઈચ્છા થઈ, પણ ભગવાને વિચાર્યું એકલા એકલા ફરવામાં મજા નથી, ભક્તોને પાર્ષદોને કંઈક ધંધે લગાડવી. દેવતાઓને કીધું જો સુખી થવું હોય ને તો સમુદ્ર મંથન કરો. ત્યારે ભગવાને કીધું સાંભળો, કારણ કે ભગવાન જયારે બોલી રહ્યા હતા તો અમુક દેવતાઓ વાતો કરતા હતા વચ્ચે, હોય ને કથામાં તે અમુક લોકો બેઠા બેઠા વાતો કર્યા કરતા હોય. આપણે કેવું પડે, ભાઈ અહીંયા તમે સાંભળવા આવ્યા છો, વાતો કરવા નહીં. ભગવાન એ જ કહે છે પ્રવચન જયારે ચાલતું હોય ત્યારે વાતો ન કરવી જોઈએ. બધા દેવતાઓને કીધું વાત બંધ કરો, હું જે કહેવા જઈ રહ્યો છું એને શાંતિથી સાંભળો. તો મનમાં એક પ્રશ્ન થાય કે સામે ભગવાન ઉભા છે, બ્રહ્માજી શિવજી બધા, અને દેવતાઓ વાતો શું કામ કરતા હતા? વાતો એટલે કઈ ફાલતુ ન કરતા, એટલે આપણું સ્વર્ગ વયુ ગયો ને શું થાય હવે, એ નહીં. એકબીજાને કહેતા હતા એટલે જોત ખરો ભગવાનના કુંડળ કેટલા સુંદર છે, ભગવાનનું મુખ કેટલું સુંદર છે, ભગવાનના હાથ કેટલા. એ રૂપને જોવામાં એટલા તલ્લીન થઈ ગયા કે ખબર ન રહે ભગવાને પ્રવચન ચાલુ કર્યું છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય થઈ ગયું. એટલે ભગવાનને કેવું પડ્યું સાંભળો, હંત બ્રહ્મન અહો શંભ, હે દેવા સર્વે, શિવજી બ્રહ્માજી અને તમે બધા દેવતાઓ સાવધાન થઈને મારું ભાષણ સાંભળો. શું કામ? તો ભગવાને કીધું કે શૃણુતા સુરા યથા દ શ્રેયસ્યાત, અર્થાત હું જે કહેવા જઈ રહ્યો છું એનાથી તમારું કલ્યાણ થવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કથા જે સાંભળે શ્રેય એનું કલ્યાણ થાય. તો બધા દેવતાઓ ભગવાનની વાતને સાંભળવામાં એકદમ તલ્લીન થઈ ગયા. અને એ સમયે ભગવાને કહેવાનું ચાલુ કર્યું કે તમે સૌથી પહેલા તમારા જે દુશ્મન છે અસુરો એની સાથે તમે સંધિ કરી લ્યો, અર્થાત એની સાથે તમે ભાઈબંધી કરો, મિત્રતા કરો. ઇન્દ્ર ઢીલા જેણે અમને મારીને સ્વર્ગમાં કાઢી મૂક્યા છે અને તમે એની હારે મિત્રતા કરવાનું કહો છો? ભગવાને કીધું પણ મિત્રતા કરો ક્યાં સુધી? જ્યાં સુધી તમારો સારો સમય ન આવે ત્યાં સુધી. ભગવાન એક નીતિ શીખવાડી રહ્યા છે, બહુ સુંદર નીતિ બતાવે છે. કે છે કે દાનવ અને દૈત્ય આ બેની સાથે સંધિ કરો. હવે આપણને એમ કે દાનવ અને દૈત્ય બે એક જ છે, એમાં શું ફરક છે? ફરક છે કશ્યપજીની પત્ની જેનું નામ દનુ, દનુથી જે સંતાન પ્રકટ થયા એને દાનવો કહેવામાં આવે છે. કશ્યપજીની બીજી પત્ની જેનું નામ હતું દીતિ, એ દીતિથી જે સંતાન પ્રાપ્ત થયા એને દૈત્ય કહેવામાં આવે છે. પણ બેનો સ્વભાવ એક, મારવાનો, લડવાનો, બાંધવાનો, એટલે એ બેન જામ્યું એ લોકો એક ટુકડી બનાવી અલગ. અને કશ્યપજી અને અદિતિથી જે સંતાનો થયા એ આ દેવતાઓ થયા. હકીકતમાં બે એક જ પરિવારના હતા અને એક જ ઘરમાં ઝઘડો હાલતો હતો. દૈત્યો કે નહીં અમે સ્વર્ગનું રાજ્ય લેશું, દેવતાઓ કે નહીં ભગવાને અમને આપ્યું છે. તો ભગવાને કીધું કે જ્યાં સુધી તમારો સારો સમય ચાલુ ન થાય ત્યાં સુધી તમે દેવતાઓ અસુરોની સાથે સંધિ કરી લ્યો, મિત્રતા કરી લ્યો. તો દેવતાઓને આ ભગવાનની વાત મગજમાં બેઠી નહીં, ને ભગવાન તો સર્વજ્ઞ છે, એ બધાને જોઈને સમજી ગયા ભગવાન કે આ ભાઈને આપણી વાત મગજમાં બેઠી નથી. એટલે ભગવાને એક ઓર નીતિ બતાવી. ભગવાને કીધું કે જો તમારે સંધિ હંમેશા માટે નથી કરવાની, ગૌરવ કાર્ય, જ્યારે કોઈ મોટું કાર્ય સિદ્ધ કરવું હોય, સંસારના કલ્યાણનું કાર્ય સિદ્ધ કરવું હોય ત્યારે મિત્રતા કરવી પડે. કોઈ સારું કાર્ય થવા જઈ રહ્યું હોય તો મિત્રતા કરવી પડે. તો જ્યાં સુધી તમારું પ્રયોજન પૂરું ન થાય ત્યાં સુધી તમે અસુરો સાથે મિત્રતા કરો. ઇન્દ્ર કે પણ કેમ જાવું હવે, એની હારે બાધ્યા, એની હારે લડ્યા, એની હારે યુદ્ધ કર્યું, હવે ત્યાં જાવું કેમ? ત્યારે ભગવાન કહે છે અહી મૂષકવત. ભગવાને એક બહુ સુંદર નીતિ બતાવી. જુઓ ભગવાન કહે છે કામ કરો, તમારે કાયમ માટે સંધિ નથી કરવાની. એકવાર એક મદારીએ એક સાપને અને એક ઉંદરડાને પકડ્યા બેયને, હવે તમે જાણો છો કે ઉંદર જે છે એ સાપ નું ભોજન છે, ઉંદરડાને બાળે એટલે સાપ તરત એને ખાઈ જાય. તો એ મદારીએ શું કર્યું કે સાપ અમથો ભૂખ્યો રહેશે એટલે ઉંદરડો અને સાપ બે ને એક જ ટોપલીમાં બંધ કર્યા. હવે હામે ઉંદર ધ્રુજી રહ્યો છે અને હામે સાપ મહાશય. એ તો તમે જો મૃત્યુ હામે આવે એટલે ભલભલા ધ્રુજવા માંડે. તો સાપે શું કીધું, મૂષક મહાશય તમારે ડરવાની જરૂર નથી, તમારે બીવન હું તમને ખાઈશ નહીં. ઉંદરડાને છીવા સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો, સાપ મને ખાવાની ના પાડે છે, હું તમને નહીં ખાવું. સાપે કીધું, જો મૂષક મહાશય આપણે બે વચ્ચે આમ તો સ્વાભાવિક વેર હાલતું જ આવે છે, પણ અત્યારે આપણે બે બંધનમાં છીએ, તમે બંધનમાં છો હું બંધનમાં છું, તો એક કામ કરો, જો આપણે અહીંથી મુક્ત થવું હોય તો તમે આ ટોપલીને કાપી નાખો તો આપણે અહીંયાથી બે જઈ શકીએ અને બે નું જીવન બચી જાય. પણ ઉંદરે કીધું, હું આવો નાનો એવો, ટોપલીનું ઢાંકણું એટલું ઊંચું, હવે એને કેમ કાપો. સાપ કે વેરી ઇઝી, તમે મારી ફેણ ઉપર બેસી જાઓ, હું ફેણ ઊંચી કરું, તમે એ ટોપલીના ત્યાં પહોંચી જાઓ. ઉંદરને લાગ્યું, નહીં પ્લાન સારો છે, જો ભગવાન આ નીતિ બતાવી રહ્યા છે દેવતાઓને. અને ઉંદરે ઈ જયારે કાણું પાડી દીધું ત્યારે સાપે કીધું કે મૂષક મહાશય તમે ઘડીક નીચે વી આવો. ઉંદર જેવો નીચે આવ્યો ત્યારે સાપે કીધું, જોવો તમારું શરીર તો નાનું એવું છે, એ તો જલ્દી નીકળી જાય, પણ હું માફ કરી લઉં, મારું શરીર બહાર જઈએ કેમ છે કે હજી વધારે મોટું કરવું પડશે. તો સાપ ઈ કાણામાંથી બહાર નીકળી ગયો અને બહાર જઈને મોઢું ખોલીને બેઠો, જેવો ઉંદર આવ્યો ખાઈ ગયો. ભગવાન કે તમે મિત્રતા કરો ત્યાં સુધી તમારો સમય જેવો સારો આવે એટલે તરત જ તમારે પછી સંધિ વિચ્છેદ, સંધિ તોડી નાખજો. અહી મૂષકવત ન્યાય કહે છે આને સંસ્કૃતમાં. ભગવાને આ ન્યાય બતાવ્યો અને કીધું કે જુઓ આ સંસાર જે છે એ રાગ અને દ્વેષ ઉપર જ ચાલે છે. અને વાસ્તવમાં જીવનમાં નીતિ જાણવી બહુ જરૂરી છે બે કાર્ય માટે. એક તો જીવન જીવવા માટે નીતિની જરૂર છે અને બીજું પ્રચાર માટે. પ્રચારમાં જયારે નીકળ્યા હોય ને આપણે ગીતા અને ભાગવત નો પ્રચાર કરવા, તો એમાં નીતિ ખબર હોવી જોઈએ કે આ ભાઈ ભગવદ ગીતા આપી હોય કેમ અપાય, એ માણસને કઈ રીતે કન્વિન્સ કરવો એ નીતિ આપણને ખબર હોવી જોઈએ. તો જે વ્યક્તિઓ નીતિ જાણે છે એ જ આ સંસારમાં સફળ રહે છે. એટલે જીવવા માટે અને પ્રચાર માટે નીતિની જરૂર છે. તો ઇન્દ્રએ પૂછ્યું કે તો અમને ઈ કયો એની આરે સંધિ કરીને અમારે કરવાનું જ શું. ઇન્દ્રએ પ્રશ્ન કર્યો, હાલો તમારી વાત બધી બરાબર છે, અમે એની આરે સંધિ કરી લઈશું, પણ સંધિ કર્યા પછી શું કરવાનું છે એ તમે અમને બતાવો, અને સંધિ કર્યા પછી શું કરવાનું છે એ આપણે આવતા સત્રમાં જોઈશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ, હરે હરે.